ජයකොඩි මන්ත්‍රීතුමා බුධවාර විනාඩි 13යි.
මුලාසනිගර සභාපතිතුමනි අපේ පාර්ලිමේන්තුව පසුගිය දවස් කීපය තුළ නිරීක්ෂණය කර විටක අපිට පේන්නේ එය ශාස්ත්‍රීය විද්වත් කතිකාවලින් ඈත් වෙලා මඩ ගැසීම් අවලාද අඳෝනා සාප කිරීම් වලින් පිරුණු ස්ථානයක් බවට මේ උත්තරීතර සභාව පත් වෙලා තිබ බව නොරහසක්. ශාස්ත්‍රීය අධ්‍යාපනයෙන් ක්‍රමයෙන් වියුක්ත වෙන සමාජයක් තුළ ඉතිරිවන පළවල නෂ්ටාවශේෂ තමයි මේ පෙන්නුම් කළේ. උසස් අධ්‍යාත්මයක් සහිත මිනිසෙක් නිර්මාණය කිරීම පිළිබඳ විමලිර දිසානායක මන්ත්‍රීතුමා කරුණු පැහැදිලි කරා. ඒ වගේම අපේ අධ්‍යාපන ක්‍රමය ආසියාවේ ඉහළම සාක්ෂරතාවය සහිත රටබ්බවට උසස් අධ්‍යාපනයක් සහිත රටබ්බවට සමස්ත ලෝකයෙන් පිළිගන්නවා. ඒ උසස් තත්ත්වයට පත් උනේ නිදහස් අධ්‍යාපනයේට පින් සිද්ධ වෙන්න. ඒ නිදහස් අධ්‍යාපනය ඉගෙනගත් ගුරුබවතුන් තමුන්ගේ දරුවන්ට ඒ නිදහස් අධ්‍යාපනයේ ඵලය ලබා දෙනවා. ඔවුන් තුල ගුරු භූමිකා උත්තරීතර ගුරු ගෞරවය තුල ඉඳගෙන තමයි දරුවාට ඒ ශිල්ප ශාස්ත්‍රීය සහ අධ්‍යාත්මික සංවර්ධනය කරන්න ඔවුන් වෙහෙසුනේ. ඒ නිසා කිසිම විටකින් අපේ අධ්‍යාපන ශාස්ත්‍රය මූල්‍යමය කරුණු වලට තල්ලු වෙනවා නම් අධ්‍යාපන ක්‍රමයේ යම් විදියකින් පෞද්ගලික ව්‍යාපාරිකයන් අතර පරිවර්තනය වෙනවා නම් මේ රජයේ හැම විටම අනුගමනය කරන විකුණා දෙමීමේ ප්‍රතිපත්තිය සහ ලාභ ලබා ගැනීම සඳහා වූ ක්‍රම හොයා ගන්නා වූ ප්‍රතිපත්තිය අධ්‍යාපන ශාස්ත්‍රය සම්බන්ධයෙන් උත් ආදේශ කරනවා නම් ඒක අපේ රටේ උසස් අධ්‍යාත්මයක් සහිත දරුවන් නිර්මාණය කිරීම පිළිබඳ සැබෑ ප්‍රශ්නයට අපි යොමු කරනවා. මේ අයවැය ලේඛනයේ මට ඔප්පු කරන්න පුළුවන් මුදල් ඇමතුමා ඉදිරිපත් කරපු අයවැය ලේඛනයේ එවැනි අධ්‍යාපනයේ මුදලට තල්ලු කිරීමේ උත්සාහයක් තියෙන බව ඒක පිටු මාරු කරලා තමයි මුදල් ඇමතුමා සිද්ධ කරන්නේ. අපි දන්නවා මේ රටේ ගුරුවරුන් බඳවා ගැනීමේ ක්‍රමවේදයක් තිබ්බා. උපාධාරීන් බඳව ගත්තා. විද්‍යාපීඨ ගුරුවරුන් බඳව ගත්තා. ඇතැන් අවස්ථාවල ස්වේච්ඡා ගුරුවරුන්ට අවස්ථාව සැලසුණා. ඉතා දුෂ්කර ප්‍රදේශවල සුවිශේෂ කරුණු මත බඳවා ගැනීම සිද්ධ කළා. හැබැයි එම ක්‍රමවේදයට අතිරේක ක්‍රමවේදයක් මේ අයවැය ලේඛනයේ මුදල් ඇමතුමා යෝජනා කරලා තියෙනවා. 118 වෙනි යෝජනාවේ ඒක අධ්‍යාපන ශාස්ත්‍රයටයි එන්න ඕනේ. උසස් අධ්‍යාපන කොටසට තමයි කොලේ වහලා තමයි වැඩේ දීලා තියෙන්නේ. ඒ තමයි විශ්වවිද්‍යාල ප්‍රතිපාදන කොමිසමේ අනුමැතිය ලද මම ඒක කියවනවා. මුලාසනේ ගරු සභාපතිතුමනි මුදල් ඇමතුමා යෝජනා කරනවා ග්‍රාමීය පාසල්වල විද්‍යාව ගණිතය තාක්ෂණය සහ ඉංග්‍රීසි වැනි විෂයන් ඉහළ දක්ෂතා ඇති ගුරුවරුන්ගේ හිඟේ පිවීමට කටයුතු කළ යුතුව තියෙනවා. ඒසා විශ්වවිද්‍යාල ප්‍රතිපාදන කොමිසම මගින් අනුමත කරන ලද රාජ්‍ය නොවන විද්‍යායතනවල රාජ්‍ය නොයන විද්‍යායතනවල ගණිතය විද්‍යාව තාක්ෂණය සහ ඉංග්‍රීසි යන විෂයන්ට අදාළව අධ්‍යාපනවේදී උපාධි පාඨමාලාව හැදෑරීමට සිසුන් සඳහා රුපියල් 500,000 100%ක පොලිස් සහිත ණය යෝජනා ක්‍රමයක් ඇති කරනවා. ඒ විතරක් නෙමෙයි එම ණය යෝජනා ණය කැමැති කට්ටියට ගන්නෙ. කැමැති කට්ටිය තමයි ණය ගන්නෙ. ණය නොගෙවා මුදල් දෙන්න පුනුවන් නම් ඒ විද්‍යායතන ආයතනවල මුදල් ගෙවා ඉගෙන ගන්න දරුවන්ට අවස්ථාව සැලසෙනවා. ඒ වගේම මුදල් ඇමතිවරයා සහතිකයක් දෙනවා ව්‍යංගයෙන් ඒ අයව ගුරු සේවයට බඳව ගන්නවා කියලා. ඒ ඊළඟ වාක්‍යය. මෙන්න අධ්‍යාපන පුද්ගලීකරණය කිරීමේ ඊළඟ වාක්‍යය. ඒක කොලේ වහලා ලියලා තියෙන්නේ ග්‍රාමීය පාසල්වල ආවම් වශයෙන් වසර 3ක සේවය කළ යුතුය. ඔවුන් වසර 3ක් සම්පූර්ණ කිරීමට පෙර එම පාසල්වලින් ඉවත්වන්නේ නම් එසේ ඉවත්වන අවස්ථාවලදී අදාය ණය මුදල ආපසු ගෙවීමට ඔවුන්ට සිදු වෙනවා. එකෙන උන්ට සහතිකයක් දෙනවා. උන්ට සහතිකයක් දෙනවා විශ්වවිද්‍යාල නොවන වෙනත් විද්‍යායතන පිහිටුවලා ඒ විද්‍යායතන වලින් ඉගෙන ගන්න අධ්‍යාපනය ලබන තැනත්නම් ගුරු සේවයට බඳව ගන්නවයි කියන සහතිකය තමයි මේ ලබා දෙන්නේ. එනං එය අධ්‍යාපනයේ පෞද්ගලීකරණය කිරීම නෙමෙයිද? එනිසා මේක අධ්‍යාපන අමාත්‍යාංශයේ යටතේ සාකච්ඡා කළ යුතු ප්‍රශ්නයක්. ඒක උසස් අධ්‍යාපන ශේෂයට හංගලා විශාල සහනයක් දිර්දීමනාවක් දෙන්න යනවායි කියලා තමයි මේ පෙන්වන්න උත්සාහ කරන්නේ. එනිසා අපේ රටේ උපාධාරි විද්‍යාපීඨ ගුරුබවතුන් සහ මේ රටේ ගුරුවරුන් බඳවා ගැනීමේ ක්‍රමවේදය වෙනස් කරලා තියෙන බව සහ එය මුදල් මත මූල්‍යමය කරුණු මත බඳවා ගැනීමේ ක්‍රියාපටිපාටියකට අවතීර්ණ වෙනවා බව තමයි මේ අයවැය ප්‍රකාශනයෙන් ප්‍රකාශ කරලා තියෙන්නේ. ඒක අයවැය ලේඛනයේ මුදල් ඇමතුමාගේ මූල්‍ය ප්‍රකාශයේ 118 වෙනි පේළියේ තියෙනවා මේ මං කිව්ව කාරණා. ඒ වගේම ඉතින් අපි දන්නවා විද්‍යාව ගණිතය තාක්ෂණය මේවට ගුරුවරු හිඟයි. හිඟනම් ඔවුන් දිරිමත් කිරීමේ වැඩ පිළිවෙලක් තියෙන්න ඕනේ. අපි දන්නවා පහුගිය කාල පරිච්ඡේදවල උපාධාරීන් බඳවාගෙන ඉද්දී මේ අධ්‍යාපන නිලධාරීන් දන්නවා රුපියල් ලක්ෂ 1000 ඉහළ වැටුප් තලවල ගණකාධිකාරිවරු ගණකාධිකාරිවරියන් සේවය අතහැරලා පුද්ගලික අංශයේ රස්සාව අතහැරලා ගුරු සේවයට ආවා. අනිකුත් තාක්ෂණික විෂයන් සම්බන්ධෙනුත් එහෙමයි. රසායන විද්‍යාව උපාධිධාරිනුත් එහෙමයි. තමුන්ගේ පෞද්ගලික අංශයෙන් ඈත් වෙලා ගුරු සේවයට එනවා. ඒ අපේ ගුරු සේවයේ ගොඩනගපු අභිමානය නිසා. ඉතින් මම නැවත වතාවක් ගිය අවුරුද්දට වඩා මේ අවුරුද්දේ මේක පැහැදිලිව මුදල් ඇමතුමා ප්‍රකාශ කරලා තියෙනවා. විශ්‍රාම වැටුප් ක්‍රමය අහෝසි කරලා දායක විශ්‍රාම වැටුප් ක්‍රමයක් යෝජනා කරලා. ඉතින් දායක විශ්‍රාම වැටුප් ක්‍රමයක් යෝජනා කරනවා නම් අපේ ගුරු මව්වරු ගෝපියවරු තමුන්ගේ සැඳෑ සමයේ සතුටින් ගත කළේ විශ්‍රාම වැටුප නිසා, ඔවුන් ආකර්ෂණය වුණේ ගුරු සේවයට ඒ විශ්‍රාම වැටුප නිසා. තියෙන එයා හෝසි වෙනවා නම් කවුද මේ අධ්‍යාපන ශේෂ්ත්‍රයට එන්නේ? ඉතින් අධ්‍යාපන ශේෂ්ත්‍රයෙන් ඔවුන් මේ ඉහළ උසස් විෂයන් සඳහා ගුරුවරු ඇතුළත් වෙන එක නවතිනවා. ඉතින් ඒක නිසා මේ ගැටලුවට ඔබතුමා ලක් වෙන එක අහන්න දෙයක් නෙමෙයි. ඒ වගේම අපි දන්නවා අධ්‍යාපන ඇමතුමා තාක්ෂණික විෂයන් කෙරෙහි උනන්දුව දක්වනවා, අපි අගය කරනවා. මහින්ද රාජපක්ෂ මැතිතුමා කාලේ පරිච්ඡේදයේ බන්දු ගුණවර්ධන මැතිතුමාගේ නායකත්වයේ අර්ථී තාක්ෂණික විද්‍යාපීඨ මෙලෙස ආරම්භ වුණා. එවැනි තාක්ෂණික විද්‍යාපීඨ දිස්ත්‍රික්ක මට්ටමින් ඇතිවෙච්ච සහ අනෙකුත් තාක්ෂණාගාර ඇතිවීම අද වෙනුවෙන් නැවතිලා තියෙනවා. ඒ නිසා ඒ දිරිගැන්වීම මූලික කාරණයක් වෙනවා අපේ අධ්‍යාපන සංවර්ධනය වෙනුවෙන්. ඒකට මං හිතන්නේ දරුවෙකුට ටැබ් එකක් දුන්නා කියලා තාක්ෂණික විප්ලවකාරයෙක් වෙයි කියලා. ඒක විස්තුමක් නෙමෙයි. ඒ මං හිතන්නේ බොහොම සරල සුන්දර සටන් පාඨයක්. මොකද 2016 ආයවැය ලේඛනයේ පහුගිය වර්ෂයේ මුදල් ඇමතුමාගේ ආයවැය ප්‍රකාශයේ 337 වෙනි යෝජනාවේ තියෙනවා මෙවැනිම විශ්වවිද්‍යාල සඳහා ෆ්‍රී Wi-Fi කලාප ඇති කරනවා, විශ්වවිද්‍යාල ශිෂ්‍යෝ සියලු දෙනාටම ලැප්ටොප් ලබා දෙනවා, ඒ සඳහා මිලියන 300ක් ලබා දෙනවායි කියලා මුදල් ඇමතුමා ගිය ආයවැය ලේඛනයේ යෝජනා කරනවා. ඉතින් ගිය ආයවැය ලේඛනයේ බොහොම සුන්දරයි. මේකත් ඒ වගේ සුන්දර වෙයි. යෝජනා කරන්න පුළුවන්. ඉතින් හැබැයි අපි එක දෙයක් තියෙනවා, ලැප්ටොප් නෙමෙයි ඉල්ලන්නේ. අපේ සමහර පාසල් වල ඉල්ලන්නේ ලැප්ටොප් නෙමෙයි, ඊට වඩා ටොප් ලැට් එකක් ඉල්ලනවා. හොඳ වැසිකිළියක් ඉල්ලනවා ලැප්ටොප් එකට වඩා ටොප් ලැට් එකක්. වැසිකිළි පහසුකම් සදා අපි දන්නවා පහුගිය කාලේ මම සංඛ්‍යාලේඛන කියන්න යන්නේ නැහැ, මම සංඛ්‍යාලේඛන මත ගැටෙන්න යන්නේ නැහැ, මම ගාව වාර්තා තියෙනවා. ඔබතුමත් මීට පෙර වර්ෂවල අපේ ආණ්ඩුවත් ඉතා විශාල මුදලක් සනීපාරක්ෂ පහසුකම් සදා වෙන් කළා. ඉතා විශාල මුදලක් වෙන් කළා. අපි දන්නවා
ගරු ඇමතුමා, ගරු සභාපතිතුමනි, සනීපාරක්ෂ කටයුතු සනීපාරක්ෂ නොමැති පාසල් 200ක් තිබ්බ 2014 වර්ෂයේ, අපි 2015 74 දක්වා අඩු කරලා තියෙනවා. 2016 වෙද්දී සියලුම මේ කියන්නේ මේ වසර අවසන් වෙනකොට සියලුම පාසල් වලට මේ සනීප ආරක්ෂක පාසුකම් අපි සපයන්නේ සියලුම පියවර අරන් තියෙනවා. ඊළඟට අපි යන්නේ ඊළඟ වසරේ ඉඳලා තවදුරටත් අර ජාත්‍යන්තර ප්‍රමිතීන් අනුව ළමයි 50කට එක මේ වැසිකිළියක් බැගින්
හොඳමයි 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 මගේ අවස්ථාව දෙන්න ගරු ඇමතුමනි අපි ඔබතුමාට ගරු කරනවා. අපි අගය කරනවා. හැබැයි අපි එක යෝජනාවක් ඔබතුමාට කරාම ඒක සංඛ්‍යාලයකින් කියන්න උත්සාහ කරන්නේ නැහැ කියලා කිව්වේ ඔබතුමා සනීප ආරක්ෂක පහසුකම් සඳහා වෙන් කරපු මුදලෙන් කොපමණ ප්‍රමාණයක්ද වෙන් කරලා තියෙන්නේ කියලා ඔබතුමා දන්නවා ගණන් හදලා බලන්න. මම සංඛ්‍යාලයකින් කියන්න යන්නේ නැහැ. එනිසා ඔබතුමා අවශ්‍ය සනීප ආරක්ෂක පහසුකම් සම්පූර්ණ කරලා ඇති. එබැත් ඔබතුමා වෙන් කර ඇති මුදල සහ ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කරපු අතර පරතරයක් තිබෙනවා පැහැදිලිව. ඉතින් ගරු සභාපතිතුමනි මම කියන්න උත්සාහ කරන්නේ ඔබතුමාලා මේ ලබා දෙන ටැබ් එක පරිගණක නව තාක්ෂණික උපකරණ
ඔබතුමාට තව විනාඩි දෙකක් තියෙනවා. විනාඩි දෙකක් තියෙනවා.
දුරකථන අය කිරීමේ බදු දවසින් දවස වැඩි වෙලා මේ මාස 22 ඇතුලේ 146කින් දුරකථන ගාස්තු තමුන්නාසලේ ආණ්ඩුව වැඩි කරලා තියෙන්නේ. මේ මාස 22 ඇතුලේ අන්තර්ජාල පහසුකම් සඳහා ගෙවන සේවා ගාස්තු 136කින් වැඩි වෙලා 136කින් වැඩි කරලා තියෙන්නේ. අන්තර්ජාලය ක්‍රියාත්මක කරන්න හැබැයි ඒවැය වෙන මුදල්ට වඩා වැඩි මුදලක් ඔබලා ජනතාවගෙන් උදුර ගන්නවා, ශිෂ්‍යයින්ගෙන් උදුර ගන්නවා. ඊට අමතරව මේ අයවැලේකනේ සඳහන් වෙලා තියෙනවා අන්තර්ජාල පහසුකම් භාවිතා කිරීම සඳහා 125ක අතිරේක ගාස්තුවක් අයවැය යෝජනා වලින් ආදායම් ලබා ගැනීමේ මාර්ගයක් වශයෙන් සඳහන් කරලා තියෙනවා. කොහොමද වැඩේ? එදා වේල ජීවත් වෙන්න බැරි දරුවන් ඔබතුමා උත්සාහ කරනවා නම් නව තාක්ෂණයට යන්න ඔබ ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කරන්න පුළුවන්ද? එනිසා මගේ අවසාන කාල පරිච්ඡේදයේ විනාඩි කීපේ ඉතාම අවධානයෙන් කියනවා අපේ රටේ විමල ඉරිදිසානේ මන්ත්‍රීතුමා කිව්වා අපේ අධ්‍යාත්මය උසස් කරන්න අපේ විරුවන්ගේ අපේ ඉතිහාසය මකන්න යන්න එපා. අද විවිධ කුමන්ත්‍රණ විවිධ බටහිර කුමන්ත්‍ර අද මේ පාර්ලිමේන්තුව තුල මම අහගෙන හිටියා ඉතිහාසය විකෘති කරනවා. ඉතිහාසයේ උතුරට එකක් දකුණට එකක් නැගිනහිරට වෙන්න බෑ. ඉතිහාසය එකයි. එනිසා ඉතිහාසය වෙනස් කරන කුමන්ත්‍රණ රැවටෙන්න එපා. රාජ්‍ය නෝන සංවිධානවල ආයතනවල පුහුණුව ලැබුවට කමන්නේ නැහැ. අධ්‍යාපන විශේෂඥයෝ නෝර්වේ වලින් ඉගෙනගෙන ආවට කමන්නේ නැහැ. ඉතිහාසය වෙනස් කරන්න යන්න එපා. අපේ සංස්කෘතිය වෙනස් කරන්න යන්න එපා. අපේ අධ්‍යාත්මය වෙනස් කරන්න යන්න එපා. අපේ පැරණි අපේ රසාස්වාදයේ දුන්න ගීත සාහිත්‍ය විචාර ඉවත් කරන්න යන්න එපා. විශේෂ නිර්දේශ වලින් ඇතිකරන්න අමරදේවයන් ගීත සාහිත්‍ය නැවත විචාරය කරන්න උසස් රසවින්දනයක් ඇතිකරන්න අධ්‍යාපන දෙපාර්තමේන්තුවේ විශේෂ නිර්දේශයට අමරදේවයන් නමුත් පරිච්ඡේදයක් එක්කරන්න. ඒ තුලින් තමයි අපිට උසස් අධ්‍යාත්මයක් සහිත හොඳ දරුවෙක් නිර්මාණය කරගන්න පුළුවන් වෙන්නේ. ඔබතුමාට බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගරු පියාල් නිශාන්ත මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 11යි. ඊට පෙර ගරු එඩ්වඩ් ගුණසේකර මහත්මයා මූලාසනට පැමිණියද
ගරු පියාල් නිශාන්ත මන්ත්‍රීතුමා
ගරු සභාපතිතුමනි අද දවසේ අධ්‍යාපන අමාත්‍යාංශයේ කාරක සභා අවස්ථාවේදී අදහස් ඉදිරිපත් කිරීමට ලබා දීම පිළිබඳව ඔබතුමාට මම ප්‍රථමයෙන් ස්තුතිවන්ත වෙනවා. ජාතියේ ඉරණම දරුවන්ට දෙන අධ්‍යාපනයෙන් තීරණය වේ. මේක සභාපතිතුමනි මම කියන කතාවක් නෙවෙයි. ලුවි කොසුන් කියන දාර්ශනිකයා කියපු කතාවක්. එනිසා අපිට අධ්‍යාපනය ගැන තීන්දු තීරණ ගැනීමේදී ඉතාමත්ම ප්‍රවේශමෙන් එම තීන්දු තීරණ ගන්න සිද්ධ වෙනවා. මට මතකයි 2015 මේ ආණ්ඩුව ආවට පස්සේ දින 100 වැඩසටහන තුළ අධ්‍යාපන ශාස්ත්‍රයේ දරුවන්ට ගුරුවරුන්ට සහ මේ සීලු දෙනාට ලබා දුන්න සුන්දර පොරොන්දු මොනවද කියලා. ඒ වගේම තමයි 2016 අයවැයේදීත් මේ වගේම සුන්දර පොරොන්දු අපට ලබා දීලා තියෙනවා. ඒ වගේම තමයි 2017 දීත් ඉතාමත්ම ආකර්ෂණ ශීලී පොරොන්දු රාශියක් අපට ලබා දීලා තියෙනවා. මම අපේ අධ්‍යාපන ඇමතිතුමා පිළිබඳව බොහොම ආඩම්බර වෙනවා. මොකද හේතුව අපි පැහැදිලිව දන්නවා අධ්‍යාපන ඇමතිතුමා අධ්‍යාපන ශාස්ත්‍රය වෙනුවෙන් යමක් කරන්න ඉතාමත්ම උත්සාහයක් දැඩි උත්සාහයක් ගන්න කෙනෙක්. මම දන්නා මේ අයවැය නිර්මාණය කරනකොට මුදල් ඇමතිතුමා මේ වගේ සුන්දර පොරොන්දු ලබා දීලා ඒ පොරොන්දු ඉටු කරාද කියන එක පිළිබඳව තමයි අපට සිතන්න වෙන්නේ. දැන් අධ්‍යාපන ශාස්ත්‍රයේ ඉන්න අය ගරු සභාපතිතුමනි කතා කරනවා මේ පාරත් බොහොම හොඳ ලස්සන පොරොන්දු ටිකක් ලබා දීලා තියෙනවා. මේ පොරොන්දු ඉටු වෙයිද කියන සැකයත් එක්ක තමයි අද මේ අය පිළිබඳව අධ්‍යාපන ශාස්ත්‍රය අය කතා කරන්නේ. ඉතින් ඒක නිසා අපි බලාපොරොත්තු වෙනවා, අපි ප්‍රාර්ථනා කරන විශේෂයෙන්ම අධ්‍යාපන ඇමතිතුමාට මේ අයවැයෙන් වෙන් වෙච්ච මේ පොරොන්දු ටික 2017 වර්ෂයේදී ඉටු කරන්නට හැකියාව ලැබේ කියලා අපි විශ්වාස කරනවා, අපි ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම තමයි මේ අධ්‍යාපනය ගැන කතා කරනකොට විශේෂයෙන්ම ගරු අපේ අධ්‍යාපන ඇමතිතුමනි, ඔබතුමාගේ අවධානයට මම මේ යොමු කරනවා. අපි විධිමත් පාසලට අපේ දරුවා ඇතුළත් කරන්න ඉස්සෙල්ලා අපි පූර්ව ළමාවිය එහෙම නැත්නම් පෙර පාසලට තමයි දරුවා ඇතුළත් කරන්නේ. දැන් මේ අයවැයත් එක්ක මේ පෙර පාසල් සඳහා මොනවද ගෙනාපු අලුත් යෝජනා, විධිමත් වැඩපිළිවෙල මොනවද, අද වෙනකොට මේ පෙර පාසල් දරුවා පිළිබඳව පෙර පාසල් ගුරුවරයා පිළිබඳව මං හිතන්නේ වැඩි අවධානයක් යොමු නොකිරීම ඉතාමත්ම කනගාටුවට කරුණක්. මොකද මේ අධ්‍යාපන ක්‍රමවේදයත් එක්ක විශේෂයෙන්ම පෙර පාසල පිළිබඳව වැඩි අවධානයක් යොමු කරන්න ඕනේ. ඒ වගේම මේ අයවැයේදී විශේෂයෙන්ම මතු කරලා තියෙනවා යම් කිසි ආයතනයක් තියෙනවා නම් සේවකයෝ 500ක් සිටිනවා නම් ඒ ආයතනවල දිවා සුරකුම් මධ්‍යස්ථාන ආරම්භ කිරීම. එම වගකීම විතරක් ඉටු කරලා මේ අධ්‍යාපන ශාස්ත්‍රයේ මේ පෙර පාසල් අධ්‍යාපනයෙන් ඉවත් වෙන්න බෑ ගරු සභාපතිතුමනි. ඒක නිසා ලොකු වගකීමක් තියෙනවා. මුළු ලංකාවෙම ගත්තොත් පෙර පාසල් 12,353ක් තියෙනවා. ඒ නිසා තමයි මේ පෙර පාසල් සම්බන්ධව දැඩි අවධානයක් යොමු කරන්න කියලා අපි කියන්නේ. මට මතකයි මහින්ද රාජපක්ෂ අපේ හිටපු ජනාධිපතිතුමාගේ කාලේ පෙර පාසල් අධ්‍යාපනය පිළිබඳ පළාත් මට්ටමේ ඉඳලා විවිධ වැඩසටහන් ක්‍රියාත්මක කරා. ඒ වගේම මේ පෙර පාසල් ගුරුවරයාට 2,500ක දීමනාවක් ලබා දීමට එතුමා යෝජනා කරා. අපි හිතුවා මේ අවුරුද්දේ හරි අනේ මේ අහිංසක පෙර පාසල් ගුරුවරයාට යමක් කරන්න මේ යහපාලන ආණ්ඩුව කටයුතු කරයි කියලා. නමුත් ඒ කටයුත්ත ඉටු කරගන්න බැරි වෙලා තියෙනවා. ඒ වගේම තමයි අපි විශේෂයෙන්ම දන්නවා අද විධිමත් පාසල දිහා අරගෙන බැලුවන් පස්සේ අද වතු පාසල් ශාස්ත්‍රය පිළිබඳව කතා කරනකොට මම කළුතර දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරයෙක් හැටියට ගරු සභාපතිතුමනි බස්නාහිර පළාතේ වතු පාසල් 43ක් තියෙනවා. මේ 43න් 38ක්ම තියෙන කළුතර දිස්ත්‍රික්කේ. මේ කළුතර දිස්ත්‍රික්කේ තියෙන වතු පාසල් සඳහා විධිමත් වැඩපිළිවෙළ තාමත් ක්‍රියාත්මක කරලා නැහැ. හැබැයි අපි හැමදාම කතා කරන වතු එළ ඉන්න අහිංසක සේවකයා පිළිබඳව, ඒ දුක් විඳින ඒ සේවකයා පිළිබඳව, ඒ වත්තේ ඉන්න දරුවා පිළිබඳව අපි හැමදාම කතා කරනවා. කතා කරාට විධිමත් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරලා නැහැ. වතු පාසල් 843 ලංකාවේම මේ වන විට වතු පාසල් 25ක් සංවර්ධනයට රුපියල් මිලියන 250ක් වෙන් කිරීමට යෝජනා කරලා තියෙනවා. අපගේ රජයේ සියලු අංශ ඇතුළත් සංවර්ධන ක්‍රමෝප අනුව දැනටමත් උසස් තත්ත්වයට පත් කර ඇති විශේෂයෙන්ම කෑගල්ල සහ බදුල්ල දිස්ත්‍රික්කවල වතු පාසල් 25ට අමතරව තවත් වතු පාසල් 25ක තත්ත්වය උසස් කිරීම සඳහා රුපියල් මිලියන 250ක් වෙන් කිරීමට මා යෝජනා කරනවා මේ 2017. ඉතින් ඒක නිසා අපි පැහැදිලිව දන්න මේ මුදලත් එක්ක බලනකොට, මේ වෙන් කරලා තියෙන මුදලත් එක්ක බලනකොට මේ මුදල ඒ තරම් ප්‍රමාණවත් නැහැ කියන එකයි මගේ අදහස. ඒ වගේම තමයි ගරු සභාපතිතුමනි දැන් දරුවන්ට ටැබ් දෙන්න කටයුතු කරනවා. ඒක ඉතාමත්ම හොඳ කටයුත්තක්. අපි ඒක බොහොම ගරු ඇමතිතුමාටත් මේ යෝජනාව කරපු යහපාලන ආණ්ඩුවේ නායකින්ටත් අපි ස්තුතිවන්ත වෙනවා දරුවන්ට මෙවැනි දෙයක් ලබා දීමට කටයුතු කිරීම සම්බන්ධව. හැබැයි මේක මේ අයවැයේ යම්කිසි යෝජනාවක් හැටියට තිබුණට විතරක් මදි. මේක ක්‍රියාත්මක වෙනවා නම් හොඳයි. ඒක එතනදි සිසුන් 175,000කට තමයි දෙන්න තීරණය කරලා තියෙන්නේ. ගරු ඇමතිතුමනි 2015 210,340ක දරුව පෙනී ඉඳලා තියෙන උසස් පෙළ අධ්‍යාපනයේට. එතකොට 50,000 175,000කට ලබා දුන්නොත් ඉතුරු 50,000ට මොනවද ලබා දෙන්නේ කියන එක පිළිබඳව මම විශේෂයෙන්ම ගරු සභාපතිතුමනි මම මේ සභාවෙන් දැනගන්න කැමැති. ඒ වගේම තමයි අපි
ඔබතුමාට තව විනාඩි දෙකක් තිබෙනවා.
ඒ වගේම තමයි අපි පැහැදිලිව දන්නවා බස්නාහිර පළාත් සභාව නියෝජනය කරපු මන්ත්‍රීවරයෙක් හැටියට අද පළාත් සභාවේ මුදල් කප්පාදු කරලා තියෙනවා. මේ පළාත් සභාවේ මුදල් කප්පාදුවත් එක්ක ඇති වෙලා තියෙන ප්‍රධාන ගැටලුවක් තියෙනවා. අපි පැහැදිලිවම දන්නවා මේ පළාත් සභාවෙන් තමයි පළාත් සභා පාසල් වල සංවර්ධන කටයුත්ත ඉටු කරේ. ඒ වගේම දරුවන්ගේ ඒ පාසල් වල භෞතික සංවර්ධනය ඇති කරේ. ඒ වගේම ගුරු පුහුණුව ලබා දුන්නේ විවිධ ශාස්ත්‍රයන් වලට අධ්‍යාපන ශාස්ත්‍රයේ දේවල් ලබා දුන්නේ මෙන්න මේ බස්නාහිර පළාත් සභාවේ මුදල් වලින්. අද ඒ මුදල් කප්පාදු කරලා නිසා අද බස්නාහිර පළාත් සභාවේ ඉන්න ප්‍රධාන ඇමතිතුමා ඉසුරු දේවප්‍රිය, ඒ වගේම මධ්‍යම පළාතේ සරත් ඒකනායක සහ සියලු දෙනාම දැඩි කනස්සල්ලකින් කතා කරන මේ අයවැය සම්බන්ධව හැමෝම කතා කරනවා මේ අයවැය බොහොම හොඳයි කියලා. හැබැයි මේ යහපාලන ආණ්ඩුවේම ඉන්න මහ ඇමතිවරු සහ මන්ත්‍රීවරු අද දැඩි කලකිරීමකට පත් වෙලා ඉන්නවා. ඉතින් ඒක නිසා අපි විශ්වාස කරනවා මේ අයවැය සාකච්ඡාවත් එක්ක ඉදිරියේදී මම හිතන්නේ පළාත් සභාවට මුදල් ලබා දීලා මේ අහිංසක දරුව වෙනුවෙන් පළාත් සභාවේ ඉන්න අහිංසක දරුව වෙනුවෙන් යමක් කරයි කියලා. මොකද ලංකාවේ පාසල් 95.5%ක්ම තියෙන්නේ පළාත් සභාවට අයිති පාසල්.
දැන් අවසන් කරන්න.
ඒ නිසා තමයි අපි විශේෂයෙන්ම කියන්නේ.
දැන් අවසන් කරන්න.
ඒ වගේම ගරු මට විනාඩියක් දෙන්න ගරු සභාපතිතුමනි මේ වන විට ගුරුවරුන්ට තියෙන විදුහල්පතිවරුන්ට තියෙන ගැටලු රාශියක් තියෙනවා. ගරු ඇමතිතුමාට මතක ඇති 2010 ශ්‍රී ලංකා විදුහල්පති ශ්‍රේණියේ එකේ හිටපු අයට වාහන බලපත්‍රයක් ලබා දුන්නා. ඒ වාහන බලපත්‍රය අද ක්‍රියාත්මක නොවීම නිසා මම හිතන්නේ විදුහල්පතිවරු දඩි කලකිරීමෙන් ඉන්නවා. ඒ නිසා අපේ යුතුයකමක් තියෙනවා අධ්‍යාපන සංවර්ධනය දරුවන්ට නිවැරදිව ලබා දෙන්න නම් තෘප්තිමත් ගුරු පරපුරක් ඇති කරන්න ඕනේ, තෘප්තිමත් විදුහල්පති පරපුරක් ඇති කරන්න ඕනේ. අන්න ඒකට දායකත්වය ලබා දෙන්න කියලා. ඒ වගේම තමයි ජාතික පාසල් වල හිඟ වැටුප් අද ගෙවන්න බැරි තත්ත්වයට උදා වෙලා තියෙනවා. මධ්‍යම රජයෙන් ඒ මුදල් ප්‍රතිපාදන ලබා දීලා නැහැ. ආපදා ණය ලබා ගැනීමට ගුරුවරුන්ට විධිමත් වැඩපිළිවෙලක් නැහැ. ගුරුවරුන්ගේ වැටුප් විෂමතාවය විසඳන්නට කටයුතු කරලා නැහැ. ඒ වගේ තමයි අග්‍රහාර රක්ෂණයෙන්
දැන් අවසන් කරන්න
රුපියල් 125යි ගුරුවරයෙක්ගෙන් කපාගත්තේ. දැන් ගරු ඇමතිතුමනි 600ක් කපා ගැනීමට යෝජනා කරලා තියෙනවා. ඒ නිසා අපි මෙවැනි ගුරු ගැටලු රාශියක් තියදී මේ ශාස්ත්‍රය මං හිතන්නේ ඉහළට ඔසවලා තියන්න නම්
හොඳයි.
දරුවන්ට නිවැරදි අධ්‍යාපනයක් ලබා දෙන්න ඕන නම් අපි ගාව නිවැරදි වැඩපිළිවෙලක් තියෙනවා. ඒ වැඩපිළිවෙලට දායකත්වය දෙන්න කියලා ඉල්ලා සිටමින් පක්ෂ ભેදකින් තොරව අධ්‍යාපනය වෙනුවෙන් කරන හොඳ සෑම ක්‍රියාකාරකමක් වෙනුවෙන්ම හැම දෙයක් වෙනුවෙන්ම අපේ දායකත්වය අපි ලබා දීමට ගුරුවරයෙක් හැටියට ප්‍රතිඥා ලබා දෙමින් මං ඉහළට වෙනවා.
බොහොම ස්තුතියි. Next, Honorable Minister Isad Badruddin.
Bismillah ar-Rahman ar-Rahim. உங்களுடைய இந்த நேர ஒதுக்கீட்டுக்காக நன்றி கூறிக்கொண்டு குறிப்பாக நவவி பாராளுமன்ற உறுப்பினர் அவர்கள் அதே போல எங்களுடைய சிவலிங்கம் அண்ணன் அவர்கள் அவர்களுடைய நேரத்திலே ஒரு பகுதியை தந்தமைக்காக அந்த வகையிலே இன்று முக்கியமான இரண்டு அமைச்சுக்கள் இந்த நாட்டிலே முதுகெலும்பாக இருக்கின்ற கல்வி அதே போல வயம்ப அபிவிருத்தி இரண்டு அமைச்சுடைய விவாதத்திலே முக்கியமான பல விடயங்களை பல கௌரவ பாராளுமன்ற உறுப்பினர்கள் இங்கு எடுத்து சொன்னார்கள். என்றாலும் எங்களுடைய அமைச்சர் அகில விராஜ் காரியவசம் அவர்கள் அவருடைய குறுகிய 2 வருட கால இந்த கல்வி அமைச்சை மிக சிறப்பாக மிக ஆற்றலுள்ள ஒரு அமைச்சராக அவருடைய பணியை நான் எங்களுடைய கட்சி சார்பாக பாராட்டை இந்த இடத்திலே இந்த உயர் சபையிலே அவரை என்னுடைய பாராட்டுக்களை தெரிவிக்கின்றேன். அது மாத்திரமல்லாமல் ஒரு மூத்த அனுபவமுள்ள எங்களுடைய அமைச்சர் நாவின் அவர்கள் இந்த வயம்ப அபிவிருத்திக்கு பொறுப்பான அமைச்சராக நியமிக்கப்பட்டிருப்பது அதுவும் ஒரு சிறந்த தெரிவாக நான் அவருடைய அமைச்சு பதவி ஒரு பொறுப்பான ஒருவருக்கு வழங்கப்பட்டதையும் இந்த இடத்திலே மிகவும் இந்த மக்களுக்கு ஒரு பிரயோசனம் உள்ளதாக அமையும் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. கல்வி அமைச்சை பொறுத்தவரையிலே அமைச்சர் அகில விராஜ் அவர்கள் மிக நேர்மையாக செயலாற்றுகிறார். குறிப்பாக அதிபர்களுடைய விடயத்திலே பரீட்சையை வைத்தார். அதன் பிறகு அந்த பரீட்சையிலே சித்தி எழுதிய அதிபர்களுக்கு மிகவும் கடும் பிரச்சனைக்கு மத்தியிலே அவர்களுடைய நியமனங்களை வழங்கி அவர்கள் ஒரு சிலர் அதாவது மாகாண சபையினால் சரியாக அந்த நியமனங்கள் வழங்கப்படாமல் கஷ்டப்படுவதாக நாங்கள் அறிகிறோம். எனவே அவர் இந்த விடயத்திலே கவனம் செலுத்த வேண்டும் என்று வேண்டுகோள் விடுக்கின்றோம். அது மாத்திரமல்லாமல் சில அதிபர்கள் போட்டி பரீட்சை எழுதுவதற்கு சந்தர்ப்பம் வழங்கப்படவில்லை. சிறந்த நிர்வாகிகள் வயது அடிப்படையிலே அவர்களுக்கு அந்த பரீட்சை எழுதக்கூடிய வாய்ப்பு கிடைக்காத காரணத்தினால் அவர்கள் பரீட்சை எழுதக்கூடிய சந்தர்ப்பத்தை இழந்து இன்று அவர்கள் சாதாரண ஆசிரியர் தரத்திலே இருக்கிறார்கள். ஆனால் அவர்களுக்கு நடந்தது அநீதி என்று நான் நீங்களும் உணர்வீர்கள். நான் ஏற்கனவே உங்களிடத்திலே பேசியிருக்கிறேன். எனவே அவ்வாறான ஆசிரியர்களாக இருக்கின்ற அதிபர்களாக நீண்ட காலம் இருந்து வந்த வருகின்ற அதிபர் பரீட்சை எழுத வயதடிப்படையில் இடம் கிடைக்காதவர்களுக்கு நீங்கள் சந்தர்ப்பத்தை வழங்க வேண்டும் என்று அன்பாக வேண்டுகோள் விடுக்கின்றேன். அதே போல குறிப்பாக சில பாடசாலை பிரதேசங்களிலே ஸ்பிரெட்டா அதாவது வடகிழக்கு வெளியிலே நாங்கள் பார்க்கிறோம். முஸ்லிம் கல்வி பிரிவு என்று ஒன்று முஸ்லிம் பாடசாலைகளை அதே போல தமிழ் கல்வி பிரிவு அதே போல இவ்வாறான பிரிவுகள் இருக்கின்றது. அதற்கு பொறுப்பாக ஒரு உதவி கல்வி பணிப்பாளர் அல்லது பதில் பிரதி பணிப்பாளர் நியமிக்கப்பட்டிருக்கிறார். ஆனால் அவர்களுக்கு எந்த அதிகாரமோ அல்லது எந்த ஒரு பிரயோசனமோ அவர்களால் அந்த பாடசாலையுடைய நலனை அல்லது கல்விக்கான செயல்பாடுகளை கண்காணிக்கின்ற எந்த அதிகாரமும் அல்லது அவர்களால் எந்த பிரயோசனத்தை நாங்கள் காண எனவே அவர்களுக்கு ஒன்று அதிகாரத்தை வழங்கி அவர்களினால் அந்த பாடசாலைகள் பலனடைய நீங்கள் ஏற்பாடுகளை செய்ய வேண்டும் என்று அன்பாக நான் வேண்டுகோள் விடுக்கின்றேன். அதே போல மௌலவி ஆசிரியர் நியமனம் என்பது கடந்த காலங்களிலே அமைச்சர் சுஷில் பிரேம்ஜெயந்த் அவர்கள் இருக்கின்ற பொழுது ஒரு பரீட்சையை வைத்தார். அந்த பரீட்சையிலே ஒரு சிலர் எடுக்கப்பட்டு தெரிவு செய்யப்பட்டு பரீட்சையிலே சித்தி எழுதியவர்களுக்கு கட்டம் கட்டமாக வழங்குவதாக சொல்லப்பட்டு முதல் கட்டம் வழங்கப்பட்டது. அதன் பிறகு ஏனையவர்களுக்கு அந்த ஆசிரியர் நியமனங்கள் கிடைக்கப்பெறவில்லை. இன்று பல நூற்றுக்கணக்கான வெற்றிடம் இருக்கின்றது. எனவே எந்த மதமாக இருந்தாலும் அந்த மதத்தை அந்த மாணவர்கள் கற்றுக்கொள்ள அது பௌத்த மதமாக இருக்கலாம், கத்தோலிக்க மதமாக இருக்கலாம், இந்து மதமாக இருக்கலாம், இஸ்லாமிய மதமாக இருக்கலாம். கௌரவ அமைச்சர் அவர்களே, அந்த மதங்களை வெற்றிடமாக உள்ள ஆசிரியர்களை குறிப்பாக நான் மௌலவி ஆசிரியர் வெற்றிடம் பல பாடசாலைகளில் இருப்பதாக நாங்கள் அறிகிறோம். அதற்கான ஒரு ஏற்பாட்டை நீங்கள் செய்து தாருங்கள் என்று அன்பாக நான் வேண்டுகோள் விடுக்கின்றேன். அதே போல இந்த எங்களுடைய வடமேல் மாகாணத்தை எடுத்துக்கொண்டால் அதாவது புத்தளத் ஆனமடு தொகுதியிலே 203 பாடசாலைகள் இருக்கின்றது. அந்த 203 பாடசாலைகளை இரண்டாக பிரித்து அதாவது ஆனமடுவுக்கு ஒரு தனி கல்வி வலயமாக புத்தளம் தொகுதிக்கு ஒரு தனி கல்வி வலயமாக நீங்கள் ஆக்க வேண்டும் என்று நான் வேண்டுகோள் விடுக்கின்றேன். ஏற்கனவே இது சம்பந்தமாக நான் உங்களோடு பேசியிருக்கிறேன். அது சம்பந்தமான எங்களுடைய கௌரவ பாராளுமன்ற உறுப்பினரும் என்னுடைய ஒரு வேண்டுகோளையும் நான் இங்கு இந்த கன்சார்ட்டிலே இதிலே உள்ளடக்குமாறு நான் வேண்டுகோள் விடுக்கின்றேன். அது மாத்திரமல்லாமல் அம்பாறையிலே பொத்துவில் தொகுதி தனியான ஒரு கல்வி வலயம் வேண்டும் என்று பல தசாப்தங்களாக கேட்கிறார்கள். அண்மையிலே நான் உங்களை வந்து சந்தித்த பொழுதோ பெருந்தன்மையை நீங்கள் காட்டினீர்கள், அதை செய்திருவதாக உறுதியளித்திருக்கிறீர்கள். அதற்கு நன்றியை நாங்கள் கூறிக்கொண்டு நீங்கள் தற்பொழுது ஒரு புதிய குழுவை அமைத்து அதை பிரித்து அதாவது புதிய புதிய அதாவது வலயங்களை பிரிப்பதற்கான ஒரு சிஸ்டத்தை கொண்டு வந்திருக்கிறீர்கள். அதற்கு நான் முதலிலே உங்களுக்கு நன்றி கூறுகின்றேன். அதில் இந்த 2 தொகுதிகளும் கட்டாயம் நீங்கள் உள்வாங்குங்கள் என்று அன்பாக வேண்டுகோள் விடுக்கின்றேன். அது மாத்திரமல்லாமல் கடந்த லங்கம பாசல் ஒந்தம பாசல் திட்டம் மிக சிறப்பாக நீங்கள் செய்து வருகிறீர்கள், அதை நாங்கள் பாராட்ட வேண்டும். அதே போல மலசல கூடங்களை பற்றி நீங்கள் சொன்னீர்கள், அடுத்த வருடத்திலே எல்லா பாடசாலைக்கும் வழங்குவோம் என்று. அதே போல இன்னும் பல புதிய புதிய அதாவது லேப்டாப் வழங்குவதாக எங்களுடைய பிரதமர் அவர்களும் அதற்காக நாங்கள் பாராட்டுக்களை நாங்கள் தெரிவிக்கின்றோம். அது மாத்திரமல்லாமல் குறிப்பாக எங்களுடைய
வடமாகாணத்தில் யுத்தத்தால் பாதிக்கப்பட்ட பல தமிழ் முஸ்லிம் சிங்கள மாணவர்கள் பல கஷ்டங்களோடு கல்வியை தொடர்கிறார்கள். பல பிரச்சனைகள் அங்கே இருக்கின்றது. ஒவ்வொரு பாடசாலையாக நான் அதை சொல்லாவிட்டாலும் நீங்கள் அந்த பிரதேசத்திலே நீங்கள் இருக்கின்ற பிரச்சனைகளை வடமாகாண சபை அதே போல நீங்களும் இணைந்து அந்த பிரச்சனைகளை தீர்க்க வேண்டும். அதே போல கிழக்கிலும் கிழக்கு மாகாணத்திலும் அதே பிரச்சனை. அதே போல வடகிழக்குக்கு வெளியிலேயும் 900 மேற்பட்ட பாடசாலைகள் இருக்கின்றது. தமிழ் மொழி பாடசாலை இஸ்லாமிய பாடசாலைகள் அவர்களுக்கு நிறைய பிரச்சனைகள் இருக்கின்றது. இன்று கல்வி பிரிவு அதாவது நிர்வாக சேவை, வெளிநாட்டு சேவை, திட்டமிடல் சேவை, கல்வி சேவை, கணக்காளர் சேவை இவ்வாறான சேவைகளிலே பார்க்கின்ற பொழுது எங்களுடைய சமூகத்தை சார்ந்தவர்கள் மிக குறைவாக இருக்கிறார்கள். 3% தான் இருக்கிறார்கள். 10% இந்த நாட்டிலே இந்த சமூகம் வாழ்கிறது. நான் உங்களிடத்தில் அன்பாக வேண்டுகொள்கிறேன், அவர்களுக்கு கல்வியிலே உயர்த்தி அவர்களையும் இந்த நாட்டிலே சமத்துவமாக சகோதரத்துவமாக எல்லோரோடும் சேர்ந்து வாழ்கின்ற ஒரு நல்ல பக்குவம் உள்ள சமூகமாக வருவதற்கு, கல்வி சமூகமாக வருவதற்கு நீங்கள் ஒத்துழைக்க வேண்டும். குறிப்பாக எங்களுடைய நாவின் அமைச்சர் அவர்கள் உங்களுடைய அமைச்சுக்கு கீழே புத்தளம், கல்பிட்டி, நுரைச்சோலை, புளிச்சாக்குளம் போன்ற அதே போல நகர அபிவிருத்தியை நீங்கள் செய்வதாக உங்களுடைய 2017-2021 புத்தகத்திலே குறிப்பிட்டிருக்கிறீர்கள். எனவே புத்தளம் தொகுதி என்பது யுத்தத்தால் பாதிக்கப்பட்ட 100,000 முஸ்லிம் அகதிகளை தாங்கிய ஒரு தொகுதி, பல துன்பங்களை அனுபவித்த தொகுதி, நிறைய தேவையுள்ள ஒரு தொகுதி. அந்த தொகுதியையும் நீங்கள் உள்வாங்கி நிறைய உங்களுடைய பணியை நீங்கள் கடந்த காலகட்டத்திலே முதலமைச்சராக இருந்த பொழுது எவ்வாறு நீங்கள் சிறந்த ஒரு முதலமைச்சராக செயல்பட்டீர்கள். அதே போல எதிர்காலத்திலே எங்களுடைய டாக்டர் ஷாபி அவர்கள் இருக்கிறார், குருநாகலையிலே சகோதரர் நவவி அவர்கள் புத்தளத்திலே அவர்களையும் இணைத்து உங்களுடைய இந்த அபிவிருத்தி பணியிலே நீங்கள் அந்த பிரதேசங்களுக்கும் உங்களுடைய எதிர்கால ஒதுக்கீடுகளிலே உதவி செய்ய வேண்டும் என்று அன்பாக வேண்டிக் கொண்டு எங்களுடைய அமைச்சர் அகில விராஜ் சிறு வயதிலே இவ்வாறான ஒரு பெரிய அமைச்சர் சிறப்பாக செய்கிறார், அவருடைய பணி தொடர எங்களுடைய வாழ்த்துக்களை கூறி உங்கள் எல்லோருடைய எதிர்கால செயல்பாடுகளுக்கும் எங்களுடைய பூரண ஒத்துழைப்பு இருக்கின்றது என்றும் கூறி
நன்றி. தேங்க்யூ. ஹானரபிள் மெம்பர் முத்து சிவலங்கம்.
நன்றி. கௌரவ சபைக்கு தலைமை தாங்க மங்கத்தவர்களே, கல்வி அமைச்சின் நிதி ஒதுக்கீட்டில் கலந்து கொண்டு பேசுவதற்கு எனக்கு சிறிது நேரம் ஒதுக்கி தந்ததற்காக நன்றி கூறுகிறேன். ஆரம்பத்திலே பெருந்தோட்ட பாடசாலைகளுக்காக 250 million ஒதுக்கப்பட்டுள்ளது. அது பதுளை கேகாலை மாவட்டம் என்று கூறப்பட்டிருக்கிறது. இருந்தாலும் கூட ரத்னபுர, கேகாலை, களுத்துறை போன்ற பகுதிகளிலும் இன்னும் கூடிய நிதியை ஒதுக்கி அங்குள்ள விஞ்ஞான பாடசாலைகளை அபிவிருத்தி செய்யுமாறு கேட்டுக்கொள்கிறேன். ஆண்டு அறிவு பொருளாதாரத்தை நோக்கியதாக அமைந்துள்ளது கல்வி. அதனால் கல்வியும் அறிவு பொருளாதார சவால்களும் முகம் கொடுக்க வேண்டிய காலகட்டத்தில் இருக்கிறது. இந்நிலையில் நாம் பாடசாலை கல்வியில் அதிகரித்த அக்கறையை செலுத்த வேண்டிய உள்ளவர்களாக இருக்கிறோம். இலவச கல்வியின் தந்தையாக போற்றப்படுகின்ற கலாநிதி CWC கண்ணங்கர் அவர்களது அவர்கள்
1945 கேகல்லை பதுல்லை විතරක්නේ මේ මේ මුදල මුළු රටේ සියලුම වතු පාසල් වලට
මුදල නේ වෙන් කරලා තියෙනේ කටි
අපි අපි ඉතුරු ටික දැන් මේ දැනට වෙන් කරලා තියෙනවා ගිය අවුරුද්දෙත් වෙන් කරා අපි තව මොන හරි තියෙනවා නම් මේකෙන් අපිට සල්ලි මාරු කරගන්න පුළුවන් ගරු
thank you ඉලවසකල් කන්නංගර අවර්ගලින් 45 ஆம் ஆண்டு වරඩම් பாலர் பாடசாலை முதல் பல்கலைக்கழகம் வரை இலவச கல்வி என்ற சித்தாந்தத்தை அவர் நோக்கிய முன்னோக்கி முழு நாட்டிலும் நடவடிக்கைகளும் முழு நாட்டிலும் நடவடிக்கை எடுக்கப்பட்டது. பெருந்தோட்டங்களையும் பெருந்தோட்ட பாடசாலைகளையும் சென்றடையவில்லை. 1977 பெருமளவு தோட்ட பாடசாலைகள் அரசினால் சுவீகரிக்கப்பட்டு வந்தன. அதன் பின்னரே தோட்ட பாடசாலைகள் தேசிய நீரோட்டத்தில் இணைய தொடங்கின. இதனால் பெருந்தோட்ட கல்வியானது முழு நாட்டிலும் கல்வியிலும் ஒத்துப்போகவில்லை. அதற்கு மாறாக ஏறத்தாழ 30 ஆண்டுகள் பின்தங்கியதாகவே காணப்படுகிறது. கல்வியில் இக்குறைபாட்டை நிவர்த்தி செய்ய நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அறிவு பொருளாதார தேவைக்கு ஏற்ப நாம் பாடசாலையிலே விஞ்ஞான கல்வியை முழு அளவில் வெற்றிகரமாக கட்டியெழுப்ப வேண்டியதாக உள்ளது. பெருந்தோட்ட பாடசாலைகளிலும் விஞ்ஞான கல்வி ஊக்குவிக்கப்பட வேண்டும். இதற்காக ஏறத்தாழ 500 விஞ்ஞான பட்டதாரி ஆசிரியர்கள் தேவைப்படுகிறார்கள். பெருந்தோட்ட பாடசாலைகள் இந்த குறையை நிறைவேற்றி செய்ய வேண்டும். பட்டதாரி ஆசிரியர் நியமனங்கள் மாகாண சபைக்கு உரித்தாக்கப்பட்டிருக்கிறது. இருந்தபோதும் மாகாண சபைகள் அந்தந்த மாகாணங்களில் குறைந்த பட்சம் 3 வருட பதிவிடத்தை கட்டாயப்படுத்தியதால் தமிழ்மொழி மூலம் கல்வி கற்கக்கூடிய கல்வி கொடுக்கக்கூடிய விஞ்ஞான பட்டதாரிகளை ஆட்சேர்ப்பு செய்ய முடியாது உள்ளது. இது தொடர்பில் கல்வி அமைச்சர் அக்கறை செலுத்தி பெருந்தோட்ட பாடசாலைகளில் விஞ்ஞான கல்வியை விருத்தி செய்ய நடவடிக்கைகள் மேற்கொள்ள வேண்டும். பெருந்தோட்ட பாடசாலைகளின் நிலவி வரும் ஆசிரியர்களுக்கான வெற்றிடங்களை உதவி ஆசிரியர் நியமனம் ஓரளவு ஈடு செய்துள்ளது. இந்த உதவி ஆசிரியர்கள் மாதாந்த கொடுப்பனாக ரூபாய் 6000 பெற்று வருகிறார்கள் என்பது வேதனைக்குரிய விடயமாக உள்ளது. இவர்கள் பலர் 2-3 மைல்கள் 2-3 பஸ்களில் பயணம் செய்து அது மாத்திரமல்ல வீட்டிலிருந்து பல மைல்களுக்கு அப்பால் உள்ள பாடசாலைக்கு செல்ல வேண்டியவர்களாக இருக்கின்றனர். எனினும் சிலர் பயிற்சியின் பொருட்டு ஆசிரியர் பயிற்சி கலாசாலைக்கு சென்றுள்ளனர். இன்றைய காலகட்டத்தில் இவர்களது பொருளாதார சுமையை குறைக்கும் வகையில் மாதாந்த வேதனம் அதிகரிக்க நடவடிக்கை எடுக்க வேண்டுமா அமைச்சர் அவர்களை கேட்டுக் கொள்கிறேன். தொழில்நுட்ப கல்லூரிகள் டெக்னிக்கல் காலேஜ் வழங்கப்படுகின்ற ஆங்கில மொழி தேர்ச்சியானது உயர் தேசிய டிப்ளமா ஹையர் நேஷனல் டிப்ளமா சான்றிதழை அடிப்படையாக கொண்டு பட்டதாரி ஆசிரியர் நியமனங்களுக்கு சமமான மாகாண சபைகளில் ஆங்கில ஆசிரியர் நியமனங்கள் வழங்கப்பட்டு வருகின்றன. பெருந்தோட்ட பாடசாலைகளில் கல்வி பொது தராதர உயர்தர பரீட்சையில் சித்தி பெற்று பல்கலைக்கழகம் பிரவேசத்துக்கு தகமை பெறாத பெருமளவு மாணவர்கள் இருக்கிறார்கள். இவர்கள் தொழில்நுட்ப கல்லூரிகளில் தமிழ் மொழி மூலம் உயர் தேசிய டிப்ளமா பெற்றுக்கொள்ள நுவரேயா மாவட்டத்தில் மட்டுமல்லாது கண்டி இரட்டினபுர பதலை போன்ற மாவட்டங்களிலும் வசதிகளை அமைத்து அதற்கான ஏற்பாடுகளை செய்ய வேண்டும். ஆங்கிலம் தகவல் தொழில்நுட்பம் இன்ஃபர்மேஷன் டெக்னாலஜி கணக்கில் ஆகிய பாடநெறிகளில் தமிழ் மாணவர்கள் கல்வி பயில வசதிகள் ஏற்படுத்தி தர வேண்டும். இதற்கான போதுமான அளவு விழிப்புணர்ச்சி நடவடிக்கைகள் பெருந்தோட்ட பிரதேசங்களில் உள்ள பாடசாலைகளில் ஏற்படுத்த வேண்டும். லங்கம பாசல ஒந்தம பாசல அயல் பாடசாலையே சிறந்த பாடசாலை என்ற அரசின் வேலை திட்டம் வரவேற்கத்தக்கது. இருந்தாலும் இதன் மூலம் கூடிய எண்ணிக்கையிலான பாடசாலைகளில் உட்கட்டமைப்பு வசதிகளை மேற்கொள்ள முடியாதுள்ளது. வருடத்துக்கு கிட்டத்தட்ட 20-25 பாடசாலைகளிலே இத்திட்டத்தின் கீழ் உதவிகள் வழங்கப்பட்டு வருகின்றன. எமது பெருந்தோட்ட பாடசாலைகளில் இன்னமும் உட்கட்டமைப்பு வசதிகளையும் பிற பாடசாலைகள் வசதிகளையும் ஆய்வுக்கூடம் விவசாயக்கூடம் அழகிய கூடம் நூலகம் வேண்டி நிற்கின்றனர். ஆகவே பாடசாலைகளின் உட்கட்டமைப்பு வசதிகளை மேம்படுத்த பெருந்தோட்ட பாடசாலைகளை கருத்தில் கொண்டு நடவடிக்கைகளை துரிதகதியில் மேற்கொள்ள வேண்டும். பெருந்தோட்ட பாடசாலைகளை அபிவிருத்தி செய்ய முயற்சிக்கின்ற போது தோட்ட நிர்வாகங்கள் போதிய அளவு நிலத்தை கொடுக்க மறுக்கிறார்கள். இதனால் பாடசாலைகளுக்கு வேண்டிய கட்டட வசதிகள் பிற வசதிகளும் பெற முடியாதுள்ளது. 1987 இருந்து 98 வரை சீடா நிறுவனத்தின் நிதி உதவியுடன் அமலாக்கப்பட்ட பெருந்தோட்ட பாடசாலையின் கல்வி அபிவிருத்தி வேலை திட்டம் நாட்டில் உள்ள 833 தோட்ட பாடசாலைகளிலே அபிவிருத்தி நடவடிக்கைகள் மேற்கொள்ள முயற்சித்தது. அப்போது பிரதமாயிருந்த J.R. ஜெயவர்த்தனா அவர்களும் எமது மறைந்த தலைவர் அமரர் சமயமூர்த்தி தொண்டமான் அவர்களுக்கும் இடையே ஏற்படுத்திக் கொண்ட உடன்பாடு காரணமாக ஒவ்வொரு தோட்ட பாடசாலைக்கும் அபிவிருத்திக்காக 2 ஏக்கர் நிலம் தருவதாக ஏற்பாடுகள் செய்யப்பட்டிருந்தது. இப்போது பல தோட்ட நிர்வாகங்கள் தோட்ட பாடசாலை அபிவிருத்திக்கென 2 ஏக்கர் நிலத்தை வழங்க மறுத்து வருகின்றனர். நிலத்தை தருவதிலும் இழுத்தடிப்பு ஈடுபட்டுள்ளன. இருந்தாலும் எமது முயற்சியினால் தோட்ட கம்பெனிகள் தேவையான நிலத்தை தர முன்வந்தன. ஆனால் எல்லா பாடசாலைகளையும் தடமுயர்த்த முடியாது போய்விட்டது. இந்த அரசாங்கம் தோட்ட நிர்வாகங்கள் தோட்ட பாடசாலைக்கு அபிவிருத்திக்கு 2 ஏக்கர் நிலத்தை தருவதற்கு உறுதி செய்ய நடவடிக்கை மேற்கொள்ள வேண்டும். அமைச்சர்கள் சிறிது அக்கறை காட்டினால் பெருந்தோட்ட பாடசாலைகளை அபிவிருத்தியில் பாடசாலை கட்டடங்களுடன் ஆசிரியர்களுக்கான விடுதிகளையும் உள்ளடக்க வேண்டும். தெரிவு செய்யப்பட்ட தொலைதூர பாடசாலைகளின் நகரின் பாடசாலைகளிலும் ஆசிரியர் விடுதிகள் அமைக்கப்பட வேண்டும். இதனால் தரமான ஆசிரியர் ஆசிரியர் சேவை நாம் தொடர்ந்து பெற்றுக்கொள்ள வழி ஏற்படும். பாடசாலை சூழலிலே விடுதிகள் அமைப்பதனால் பாடசாலை நேரத்திற்கும் அப்பால் பிள்ளைகள் கற்றுக்கொள்வதற்கான வசதிகளை நாம் ஏற்படுத்திக் கொள்ள முடியும். பெருந்தோட்ட பாடசாலைகளை பொறுத்தவரையில் ஆரம்ப கல்வி தரம் திருப்திகரமாக இருக்கிறது. ஏறத்தாழ 90% ஆரம்ப கல்வி தரம் 1 முதல் 5 வரை பங்கு பற்றி வருகின்றனர். கல்வியின் தரத்தை நாம் தொடர்ந்தும் உறுதி செய்து கொள்வதற்காக நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டியதாக உள்ளது. கல்வியில் வளர்ச்சிக்காக பாடுபட்ட ஆசிரியர் பெருமக்கள், பாடசாலை அதிபர்கள், கல்வி அதிகாரிகள், பெற்றோர்கள், பாடசாலை வளைய மாணவர்கள், நலன் விரும்பிகள் என அனைவரையும் பாராட்டுகிறேன். இப்போது நாம் இடைநிலை கல்வியில் அதிகரித்த கவனத்தை செலுத்த வேண்டியவர்களாயிருக்கிறோம். இப்போதுதான் கல்வி பொது தராதர சாதாரண மற்றும் உயர்தர தேசிய பரீட்சையில் பெருமளவு மாணவர் தேர்ச்சி பெறும் சந்தர்ப்பம் ஏற்பட்டுள்ளது. பாடசாலைகள் நமது வசதிகளின் பராமரிப்பை நல்ல நிலையில் மேற்கொள்வதற்கு வேண்டிய நடவடிக்கைகளை அமைச்சு மேற்கொள்ள வேண்டும். ஒவ்வொரு பாடசாலைக்கும் பராமரிக்கென நிதி ஒதுக்கீடுகள் வழங்கப்பட வேண்டும். 2005 எஞ்சியுள்ள பெருந்தோட்ட பாடசாலைகளை சீரான நிதியுடன் அபிவிருத்தி மேற்கொள்ள நடவடிக்கைகளை மேற்கொண்டோம். தற்போதைய தோட்ட உட்கட்டமைப்பு அமைச்சு மூலம் அந்த நடவடிக்கைகள்
மேற்கொள்ளப்பட்டன.
ஒன் மினிட் சார். அப்போது ஏற்கனவே சீடான நிதியுடன் அபிவிருத்தி செய்யப்பட்ட பாடசாலைகளின் உட்கட்டமைப்பு வசதிகள் உரிய பராமரிப்பு இல்லாத சீரழியும் நிலையில் காணப்படுகின்றன. அபிவிருத்தி செய்யப்பட்ட பாடசாலைகள் பராமரிப்பு சீரழியும் நிலையை தடுத்து நிறுத்தி அவற்றை அபிவிருத்தி நோக்கி நகரச் செய்வது அவசியமாகும். இதனால் எந்தவித அபிவிருத்தியையும் மேற்கொள்ளப்படாதிருந்த ஏறத்தாழ 400 தோட்ட பாடசாலைகளை அபிவிருத்தி செய்யும் எமது முயற்சி ஏற்கனவே அபிவிருத்தி செய்யப்பட்ட பாடசாலையின் பராமரிப்பில் கவனம் செலுத்த வேண்டியுள்ளது. இடைக்கால நடவடிக்கையாக இப்பிரதேசங்களிலிருந்து கல்வி பொது தராதர உயர்தரத்தில் விஞ்ஞான கணித பிரிவுகளுக்கு பாடசாலைகளை கோரும் மாணவர்களுக்கு உதவும் பொருட்டு மத்திய மாகாண பாடசாலைகளில் உதவ அமைச்சு வசதி ஏற்படுத்தி தர வேண்டும். இல்லையே பிள்ளைகள் பெரிதும் பாதிக்கப்படுவார்கள். நாம் கல்வியில் பின்தங்கி இருக்கிறோம் என ஆதங்கப்படுவதில் அர்த்தமில்லை என்று கூறிக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
கரு சபாபதித்துமணி, ஆண்டுவ உபத்துமல்லா அமாத்திய மண்டலி ஹதன்ன கலிங் பொறந்துவக் துண்ணா நவ அமாத்திய மண்டலி ஹதன்னு வித்யாத்மக பதனமாக் மத கீழ் வித்யாத்மக பதனமாக் மத அமாத்திய மண்டலி பத்துனானாம் அத்தியாபன சாஸ்கிருதிக ஜனமாத்திய மே விஷயம் துணத்தமாய் இக அமாத்தியான் சே கெட்டத்தட்ட ஆயுத்துவ திமுனி மெத்தன கிசுந்து வித்யாவாக் நெஹ வயம்பாய் சாஸ்கிருத்தியா எக்கட்ட எமுனோ முகத்தின வித்யா கருதர நியோஜியமத்துமா வயம்ப சங்வர்தன நியோஜியமத்து மேக்கி அதி வித்யாவாக் நெஹ எனிசா பதனமிம்ம பரபத்தல வரத் அக்கரா ஏ வரத் நிசா அத்தமாய் பகுகி காலே கலாமண்டலே பரபத்தல பிரஷ்னிக்கிட்ட முகுனது உண்ணி நாட்டிய அனுமண்டலே ஏ நாட்டிய பென்னகன்ன தருவ கலா அனுமண்டலி அனுகுத் அனுபத்த அனுமண்டல இவ பென்னகன்ன விதியாக் நெத்துவ தமங்க நிர்மாண எதிர்பத் கரகன்ன விதியாக் நெத்துவ முதல் நெத்துவ பிரஷ்ன கண்ணாவுக்கிட்ட முகுனது உண்ணா ஒபுத்துமல்லாகே விஷய அமாத்தியன்ச விஷய வெங்கிரிமே பரபத்தல அவித்யாத்மக பதனம நிசா எனிசா மே அவுருது பகம மே விதிட்டு அன்னப்பா தவ அவுருது ஹத்தரக்கீனோனி அடுமகானே தெங்வத் மிக வினஸ்கரன் மிக வினஸ்கர்ல மே விஷய எக்கினக்க சம்பந்த வினாக்காரிட்டு மிக அனுபத்த கரன்னு முகது மேக மே மே கெட்டலுவ கலாகருவன் விதியட்ட விசால பிரஷ்ன ராசியக்கிட்டு முன்னதின் பிரஷ்னக் வெலா தீனோ ஒபுத்துமல்ல ஹிதன்னே சம்ஸ்கிருத்தியா சம்ஸ்கிருத்திக்கேன் மே குடநகிலி கீழ ஹித்தனோனா எஹமனம் பிரஷ்னக் நே சம்ஸ்கிருத்திக்கேன் குடநகிலி நெமே இட்டஹாகிய அத்தியாத்மிக சங்வர்தனி பத்தி விசால சேவை கரன் புல்வந்த அக்தமாய் சம்ஸ்கிருதி கியன் இனிசா ஏ சம்பந்தி அநாகத்தேவத் மதிஹத்தென்ன கீன எக முலிம் எதிர்பத் கரணும் இவகேம கரு சபாபத்து முனி கர்ம கீபேக் கெட்டி எதிர்பத் கரண கமத்தி பலவினி காரணாவ சாஸ்கிருதிக டிபார்ட்மெண்ட் ஆரம்ப கரண கலிங் தமாய் அப்பேரட்டே சாஹித்ய கலா சேஷ்டே விசால மெஹவர கரப்பு பனி பாரத்தல மாகம சேகர்லா சுகதபால் சில்வலாகி சிட்ட நூத்தன பரம்பராவே கலாக்கருவன் ஏகேன்னு ஜெயந்த் சான்சிர்லா ஜீவன் குமார் துங்கல தக்வா ரஞ்சன் ராமநாயக்கல தக்வா வெச்ச சேலு கலாக்கரு சாஹித்ய சேஷ்டே நடும் சேஷ்டே நாட்டிய சேஷ்டே ஏ சேலு சேஷ்ட வல கலாக்கரு அங்கே நிஜபூமியத்தமாய் சிங்கள சம்ஸ்கிருதிக ஆயத்தனே கிழக்கியன் சிங்கள சம்ஸ்கிருதி ஆயத்தனே மே சேலு கலாக்கருவன் பீகரப்பு ஆயத்தன் எவித்தரக்னிமே லோபத்தல நிர்மாணன் பீகரப்பு ஆயத்தனே தமாய் சிங்கள சம்ஸ்கிருதி ஆயத்தனே අපි කවුරුත් සාමාන්‍ය නාමකරණයෙන් හඳුන්වන්නේ සුදර්ශී ආයතනය කියලා. සුදර්ශීන් ඉගෙනගත්ත නැති සුදර්ශියේ නුගසෙවණ යට කලා ශේෂ්ඨයේ කටයුතු නොකළ කලාකාරයෙක් අපේ රටේ හොයාගන්න නැහැ. ඒ තරමට නුගසෙවණ තමන්ගේ දෙමව්පිය වගේ අම්මයි තාත්තයි වගේ තමයි සුදර්ශිය සලකන්නේ අපේ රටේ මේ ප්‍රවීණ ශ්‍රේෂ්ඨ කලාකරුවන්. ඒ ආයතනය ඔබතුමන්ලාද මුළුමනින්ම ජපාන පෞද්ගලික රාජ්‍ය නොවන සංවිධානයකට විකුණන්න යනු. මේක ඔබතුමන්ලා දැන් දිගට කරගෙන යනවා. මේක පටන් ගත්තේ 2009 මැයි මාසේ 9 වෙනිදා රාජපක්ෂ පාලනය කාලේ එවකට හිටපු සංස්කෘතික ඇමතිවරයා විසින් ඒ කාලේ කැබිනට් මණ්ඩලයට දාලා තියෙනවා කැබිනට් පත්‍රිකාවක්. ඒ කැබිනට් පත්‍රිකාව අනුව කැබිනට් අනුමත කළා තියෙනවා මේක ජපාන් සසකාව සමාගම ආයතනයට විකුණන්න. ඒ නිසා එදා පැහැදිලි කැබිනට් පත්‍රිකාව මෙතන තියෙනවා. මේ තියෙන කැබිනට් පත්‍රිකාව වැරදි කියන්න බෑ, මම ඔප්පු කරලා පෙන්නන්නම්. මේ තියෙන කැබිනට් පත්‍රිකාව ඒ කැබිනට් එකේ අනුමත කරලා තියෙනවා. අනුමත කරලා පස්සේ ආපු විරෝධය නිසා ඔබතුමන්ලා ඒක අකුල ගත්තා. එදා ඒ අකුල ගත්තා. නමුත් කැබිනට් එකේ සම්මත වුණා. ඒක පටන් ගත්තේ මෙතනින් කැබිනට් එකේ අනුමත වුණා. අනුමත වෙච්ච එකක් තියෙනවා. මේ සටහන් සියල්ල තියෙනවා. ඒ අනුමත වෙලා ක්‍රියාත්මක කරන්න යද්දී කලාකරුවෝ විරුද්ධ වුණාට පස්සේ තමයි අවසානයේදී මේක අකුල ගන්න සිද්ධ වුණේ. වාසුදේව නායකර ඇමතුමාලත් එදා කැබිනට් එකේ හිටියේ. ඒ කැබිනට් එකෙන් තමයි මේ අනුමත වෙලා තියෙන්නේ. ඉතින් මේ රටේ ඔබතුමා පෞද්ගලික වෙච්ච අදහස මම දන්නේ නැහැ. නමුත් සාමූහිකව කැබිනට් මණ්ඩලයේ ඒක අනුමත කරලා තියෙනවා. ප්‍රශ්නේ තියෙන්නේ ඒක නෙමෙයි. මේ ශ්‍රේෂ්ඨ කලාකරුවන් බිහි කරපු සුදර්ශී ආයතනේ දැන් ඔබතුමන්ලා ඒ නතර කරපු තැනින් ආපහු පටන් අරගෙන දැන් මේක නැවත සසකාව ආයතනයට දෙන්න ලෑස්ති වෙනවා. ඒ නිසා ඉතා බරපතල ප්‍රශ්නයක් විශේෂයෙන්ම කලාකරුවන්ගේ පැත්තෙන් මතුවලා තියෙනවා. දේශීය සිනමාවේ ඉඳලා ගොක්කොල කලාව දක්වා විවිධ නිර්මාණයන් බිහි කරපු ආයතනයේ කලාකරුවන්ගේ නිජභූමිය. ඒ නිජභූමිය විකුණන්න එපා. මේක අපේ රටේ සංස්කෘති අධ්‍යාත්මී සිංහල දෙමළ මුස්ලිම් සියලු කලා ශ්‍රේෂ්ඨයන් ප්‍රවර්ධනය කිරීම සඳහා තියෙන ප්‍රධාන මධ්‍යස්ථානයේ සුදර්ශී ආයතනය. එනිසා මේක නමින් එදා සිංහල සංස්කෘති ආයතනය වුණාට පාර්ලිමේන්තුවේ සංස්ථාගත ආයතනයක් විදිහට ලියාපදිංචි වෙලා තියෙන ආයතනයක් බවට පත් වෙලා තියෙද්දි ඔබතුමාලා මේක සසකාව ආයතනයට විකුණන්න ලෑස්ති වෙනවා. වහා මේක නතර කරේ නැත්නම් කලාකරුවෝ මේකට විරුද්ධව පෙළ ගැහෙනවා. මේ රටේ සියලු ශ්‍රේෂ්ඨ කලාකරුවෝ මේකට විරුද්ධව අද පෙළ ගැහිලා ඉවරයි. අද මේකේ වර්තමාන සභාපති ජීවන් කුමාර්තුංග කියන්නේ ඔබතුමාලගේ ආණ්ඩුපක්ෂයේ හිටපු ඇමතිවරයෙක්. ඔබතුමාලගේ වර්තමාන ඒ හවුල් ආණ්ඩුවේ ප්‍රධාන උදව්කාරයෙක්. ඉතින් ඔහු සභාපති ධුරයේ දරන මේ සුදර්ශී ආයතනය දැන් සසකාව ආයතනයට විකුණන්න ලෑස්ති වෙනවා නම් ඒක බරපතල වැරැද්දක්. ජාත්‍යන්තර සංස්කෘතික මධ්‍යස්ථාන ඉදි කරන්න ඕනි. ඒවත් පිළිබඳ කිසි ගැටලුවක් නැහැ. ජාත්‍යන්තර සංස්කෘතික මධ්‍යස්ථාන ඉදි කරනවා නම් ඒකට ඕනතරම් තැන් තියෙනවා කොළඹ. මේක මේ කලාකරුවන්ගේ අධ්‍යාත්මයත් එක්ක බැඳිච්ච තැන. ඒ නිසා මේක විකුණන්න ඉඩ දෙන්න බෑ. ඒ නිසා මේක කරුණාකරලා නතර කරන්න කියන එක පළවෙනි කාරණා විදිහට මතු කරනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි දෙවෙනි කාරණා විදිහට පුරාවිද්‍යා ශාස්ත්‍රය පිළිබඳව පහුගිය කාලේ විශාල ආන්දෝලන ලක්වෙච්ච කරුණක් වුණා. මේ පුරාවිද්‍යාඥයින් බඳවා ගැනීම සහ පුරාවිද්‍යාඥයින්ගේ සේවා උසස් වීම ලබා දීමේදී අනුගමනය කරන ක්‍රමවේදය. ඒ සඳහා වෙච්ච නිවැරදි ක්‍රමවේදයක් නැහැ. මට මතකයි ඒ දවස්වල පුරාවිද්‍යා පනත අපි සම්මත කරා. පුරාවිද්‍යා ජාතික ප්‍රතිපත්ති අපි සම්මත කරා. එතනින් එහාට ඉදිරි පියවරක් ගත යුතුව තියෙනවා.
මෙතුමා
ඒක තීරණයක් අරගෙන තියෙනවා මේ වෙනකොට.
කොයි දවස්වල කැබිනට් තීන්දුවක්
තියෙනවා?
මේ කැබිනට්
දැන් මේ වෙනකොට තීන්දුව අරගෙන තියෙනවා ගරු අගමැතිතුමාගේ සැදුම්ලත් කමිටුවකින්.
ඒ කියන්නේ අගමැතිතුමාගේ
සැදුම්ලත් කමිටුවකින් තීරණයක් අරන් තිනවා. ඉදිරියේදී මම හිතන්නේ ඒට අවශ්‍ය පියවර ගනි.
ඒක නතර කරනවා
කියන්නේ.
රයිට්. බොහොම ස්තුතියි. පළවෙනි කාරණාව හොඳයි. දෙවෙනි එක පුරාවිද්‍යාඥයාගේ ප්‍රශ්නේ. පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව සහ බාහිරව වැඩ කරන ඒ පුරාවිද්‍යාඥයින් සඳහා සේවා ව්‍යවස්ථාව සම්මත කරන සේවා ව්‍යවස්ථාවක් සාධනය එක. ඒ කටයුත්ත දැන් කාලයක් තිස්සේ කෙරෙන්නේ නැහැ. ඒක පඹගාලක ඇදිලා තියෙනවා, පැටලවිලා තියෙනවා. ඒ නිසා කරුණා කරලා ඒ පුරාවිද්‍යාඥයින් සඳහා වෙච්ච සේවා ව්‍යවස්ථාව වහම සම්මත කරන ක්‍රියාවට නගන්න. ඒ පිළිබඳව මැදිහත් වීමක් කරන්න කියන එකත් ඉතා කරුණාවෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි තුන්වෙනි කාරණාව මම මතකයි මම අමාත්‍යවරයෙක් විදියට ඉන්න කාලේ 2004 කැබිනට් එකට යෝජනාවක් දාලා කැබිනට් එකේ අනුමත කරා අපේ රටේ විශේෂයෙන්ම 1817 ඒ වගේම 1848 ඒ ඉංග්‍රීසින්ට විරුද්ධව සටන් කරපු ලංකාවේ නිදහස වෙනුවෙන් සටන් කරපු අපේ රටේ ජාතික වීරයන් එදා බ්‍රවුන් රින් ආණ්ඩුකාරයා විදිහට ආණ්ඩුකාරයාගේ කාලේ විශේෂ ගැසට් නිවේදනයකින් ඔවුන්ව රාජද්‍රෝහින් බවට නම් කරලා තිබුණා. ඉතින් රාජද්‍රෝහින් විදිහට නම් කරපු ඒ අයව විශේෂයෙන්ම අපේ කැපටිපොල නිලමේ දිසාවෙලා ඒ ආදී වෙච්ච ඒ සියලු සටන්කාමින්ව මේ රටේ ජාතික වීරයන් විදිහට නම් කරන්න කැබිනට් මණ්ඩලයේ අනුමත කරා. මම දාපු කැබිනට් පත්‍රිකාවට අනුව. එසේ ඒ ගත්ත පියවර එතනින් එහාට ගිහිල්ලා නැහැ. ඒසර මේ ඊයේ පෙරේදා මේ පාර්ලිමේන්තු සභාවේදී සංස්කෘතික නියෝජ්‍ය අමාත්‍යවරයා උත්තරයක් දීලා තියෙනවා ඒ කටයුත්ත ඉස්සරහට ගියේ නැහැ කියලා. ඒත් කැප්පැටිපොළ සම්බන්ධයෙන් අද අධ්‍යාපන අමාත්‍යතුමා ඔබතුමා දන්නෝ පාසල් පෙළපොත්වල මොකද්ද තියෙන්නේ? ජාතික වීරයෙක් කියලා. අපිට උගන්වනවා කැප්පැටිපොළ ජාතික වීරයෙක් කියලා. හැබැයි හරියට ගත්තොත් තවමත් ඔහුව නම් කරලා තියෙන්නේ ජාති ද්‍රෝහියෙක් කියලා. ඒක වෙනස් කරලා නැහැ. ඔබතුමන්ලා මේකට අවශ්‍ය කරන නීතිමය පියවර ගත යුතුයි. ඒක අධිකරණ අමාත්‍යතුමාගේ විෂයපති.
තව විනාඩියයි.
මණ්ඩලයෙන් අනුමැතිය දුන්නට පස්සේ එතනින් එහාට නීතිමය කටයුත්ත කිරීමේ වක්‍යම තියෙන ඔබතුමාලට 2004 අනුමත කරපු ඒ කැබිනට් අනුමැතිය එහෙම නැත්නම් ඔවුන් ජාතික වීරයන් බවට පත් කිරීමේ තීන්දුව තවමත් ක්‍රියාවට නගලා නැහැ කියලා ඔබතුමාලා කියනවා. ඒ නිසා වහම එය ඉටු කරන්න කියන මැදිහත් වීම කරන්න කියන එකත් මතක් කරනවා. ඒ වගේම අවසාන වශයෙන් ගරු සභාපතිතුමනි විශේෂයෙන්ම අධ්‍යාපන ශාස්ත්‍රයේ එක කරුණක් විතරක් මම කියන්නම්. දෙමළ පාසල් වතු පාසල් පිළිබඳ ප්‍රශ්නේ දිගින් දිගටම තියෙන කාලාන්තරයක් තිස්සේ අඩුම ගානේ ඔය කෑගල්ල, බදුල්ල, නුවරඑළිය, මාතලේ, මහනුවර වගේ දිස්ත්‍රික්කවලට එක උසස් පෙළ විෂයන් තියෙන විද්‍යාව සහ අනිකුත් වාණිජ වේද්‍ය කලා විෂයන් තියෙන සියලු විෂයන් තියෙන එක පාසලක් අඩුම ගානේ දිස්ත්‍රික්කෙට එක පාසලක්වත් නිර්මාණය කරන්න ඒ පාසලට අවශ්‍ය කරන පහසුකම් ටික දෙන්න. වතු පාසල් වලට පහසුකම් සපයන්න ඕනි. නමුත් අඩුම ගානේ මොකද බදුල්ලේ ළමයි තමයි හැටන් වලට ඉන්නේ.
ගරු අධ්‍යාපන අමාත්‍යතුමා,
ගරු සභාපතිතුමනි, අපි මේ වසරේ විතරක් 25ක් අපි සම්පූර්ණයෙන් දියුණු කරන්න කටයුතු කරලා තියෙනවා. ඒ වතු පාසල්, ඒ වගේම ළඟම පාසල් යර්ථේ දියුණු කිරීමට 155ක් අපි කටයුතු කරලා තියෙනවා. අයවැය යෝජනා යර්ථේ මිලියන 250ක් දාලා තියෙනවා 25කට. දැන් මේ සැරේ දාලා තියෙනවා. ඒ වගේම ඉන්දියානු රාජ්‍ය සහ වෙනත් ආයතන වලින් සංවර්ධනය කරන්න අපිට අරමුදල් ලැබිලා තියෙනවා. මේ අනෙක් පාසල් සඳහා පළාත් මට්ටමිනුත් ප්‍රතිපාදන ලැබිලා තියෙනවා. සෑහෙන වැඩ කොටසක් ගිහින් තියෙනවා.
වතු පාසල් වලට ප්‍රතිපාදන සපයන එක නෙමෙයි මම මේ කිව්වේ. අඩුම ගානේ උසස් පෙළ විද්‍යාව තියෙන එක පාසලක්වත් එකන්නේ.
ආදී පාසල් 25ක් අපි මේ වසරේ
නෑ, තවම නෑ. මම උදාහරණයක් බදුල්ල දිස්ත්‍රික්කේ උසස් පෙළ විද්‍යාව
මෙතුමාට මම ගැසට් කරලා, අපි ගැසට් කරලා තියෙන්නේ මෙතුමාට
කරලා ඇති. තවම මහ පොළවේ නෑ, ඒකයි මේ කියන්නේ. අඩුම ගානේ එක පාසලක් හරියට දියුණු කරලා එක දිස්ත්‍රික්කෙට එක පාසලක් පළවෙනි පියවර විදිහට පටන් ගන්න, ඒක ওই දිස්ත්‍රික්ක වල පටන් ගත්තට පස්සේ ඒක පුළුල් කරගෙන යන්න පුළුවන්. අඩුම ගානේ එතනින් පටන් ගන්න
කියන ඔබතුමාගේ වෙලාවට
මේ මම අතර වෙන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට පත්මසාන්ත ගුණසේකර මන්ත්‍රීතුමා. එතුමා නෑ. මොහන් ප්‍රියදර්ශන සිල්වා මන්ත්‍රීතුමා.
ස්තුති කරු සභාපතිතුමනි, අද ඉතාම වැදගත් අමාත්‍යාංශ දෙකක් විවාදර ගන්න අවස්ථාවේ ඔබතුමාට නැවතත් ස්තුතිවන්ත වෙනවා. මේ සම්බන්ධයෙන් කාල ලබා දීම පිළිබඳව දිගට මං හිතන්නේ අධ්‍යාපන අමාත්‍යාංශ ගැන අදහස් දක්වන්න අවශ්‍ය නිසා ගරු සංස්කෘතික කටයුතු භාරගරු අමාත්‍යතුමාලා දෙන්නම ඉන්න අවස්ථාවේ මං ගරු ඔබතුමාට දවලුත් මතක් කරා. අපේ ආසනේ හික්කොටු ප්‍රාදේශීයලගම් කොට්ටාසේ පිහිටවල තියෙන පැරාලිය සුනාමි කෞතුකාගාරය මට මතකයි. විජය අපේ විජිත හේරත් ගරු ඇමතුමා ඒ කාලේ ඉන්න කාලේ තමයි මට මතක විදිහට අපි මේකේ වැඩ පටන් ගත්තේ. ගරු ඇමතුතුනි, දැන් වැඩ අවසන් වෙලා තියෙනවා. ඉතාලම ඉක්මනට ඒක ඔබතුමාලා ගිහිල්ලා ජනතා ඉදිරිය පවරන්න ඉගෙන ඉල්ලීම ඉතාම ගෞරවයෙන් කරනවා. ඒ වගේ මම හිතන්නේ අද අධ්‍යාපන අමාත්‍යංශ ගැන කතා කරන මේ අවස්ථාවේ දැන් උදේ ඉඳලම අපි කතා කරා හිටපු ඇමතුරු ඒ සම්බන්ධයෙන් මම හිතන්නේ නිදහස් අධ්‍යාපනයේ පියා CWW කන්නංගර මැතිතුමා වගේම මහපොළ නිර්මාතෘ ලලිත ඇතුළත්මුදලි මැතිතුමා වගේම මං හිතන්නේ මේ රටේ බහුතරයක් ගුරුවරුන්ට සහනල් ලබා දුන්නේ ගුරු ව්‍යවස්ථාව ගැනල්ලා ගෞරව චට්පත්‍ර මැතිතුමා. මං හිතන්නේ එතුමා ඉතාම ගෞරවයෙන් සිහිපත් කරන්න. ඒ වගේම ගෞරව මැතිතුමනි, මං හිතන්නේ අධ්‍යාපනය ගැන කතා කරනකොට ඉතාම වැදගත් කාරණයක් කියන කාරණේ අපි බැහැර කරන්නේ කිසිෙත්ම. ඒතන්දී මං හිතන්නේ අපි යම් යම් දේශපාලන කෝණවලට අපි හිර වෙන්න අවශ්‍ය වෙන්නේ නැහැ. අපි හැම අවස්ථාවෙම අපි තමුන්නාසලට කියන්නේ තමුන්නාසල කරන හොඳ වැඩ සම්පූර්ණ කරගන්න අපි අපේ සම්පූර්ණ සහයෝගය ලබා දෙනවා කියන කාරණේ. ඉතින් ඒ නිසා මේ අවස්ථාව අපි නැවතත් මුලින්ම කියන්න ඕන ගරු අධ්‍යාපන අමාත්‍යතුමා, ඔබතුමා මේ රටේ අධ්‍යාපන වෙනුවෙන් යම් හොඳ වැඩ කොටසක් කරනවා නම් අපි ඒකාබද්ධ විපක්ෂය හැටියට අපි අපේ සම්පූර්ණ සහයෝගය ලබා දෙනවා. නමුත් ගරු සභාපතිතුමනි, දැන් මෙතනදී තිබිච්ච කතාව එක්ක අපිට හැඟිච්ච කාරණේ තමයි පහුගිය ආණ්ඩුවෙන් එහෙම නැත්නම් මහින්ද රාජපක්ෂමැතිතුමාගේ කාලෙදී මේ රටේ අධ්‍යාපනයට කිසිම දෙයක් නොවෙච්ච ගානට යම් මුදවේ කතා කරා. නමුත් අපි කියන්න ඕනේ පැහැදිලිවම මහින්ද රාජපක්ෂමැතිතුමාගේ කාලෙදී අපි අධ්‍යාපන අමාත්‍යාංශයට රටේ ජාතික නිෂ්පාදනයෙන් 6%ක් බෙන් කරයි කියලා ඉරි ගහලා නොපෙන්නුවට අපි විශාල වර්ෂයක් කරා දොර සභාපතිතුමනි ඒ ඒ ඒ වැඩ කොටස් මම හිතන්නේ තාමත් සමුන්නාසලට අපි කරපු වැඩ කොටස් ටික විවෘත කරගන්න බැරි වෙලා තියෙනවා. මහින්දෝද විද්‍යාගාර, මහින්දෝද තාක්ෂණ පීඨ ඒ විශාල වර්ෂයක් අපි කරා. අද සමුන්නාසල දැන් මගේ ආසනේ තියෙනවා මහින්දෝද විද්‍යාගාර තුනක් තාම ජනතා සිසුවයිතර පවරලා නැහැ. විද්‍යාගාර මහින්දෝද තාක්ෂණ පීඨ දෙකක් තියෙනවා තාම. රත්ගම දේවපති රාජ විද්‍යාල, හික්කඩු සුමංගල විද්‍යාල ඒ දෙක ජනතා ඉදිර පවරලා නැහැ. ඒ නිසා අපි ඕනෑකමින් ගරුවැමතුමාට කියන කරුණා කරලා මේවට අවශ්‍ය සම්පත් දීලා ඉතාම ඉක්මනට ඒවා ශිෂ්‍යෝන්ගේ අයිතිර පවරන්න. ඒ වගේම අපි මට මතකයි බැසිල් රාජපක්ෂ ඇමතුමාගේ ආර්ථික සංවර්ධන අමාත්‍යාංශයටදී අපි පාසල්වල වැසිකිලි කැසිකිලි පහසුකම් පන්ති කාමරවල තත්ත්වයන් වැඩි දියුණු කරන්න අපි විශාල මුදලක් බෙන් කරා. සපිරි පාසල් 5000ක් අපි ප්‍රාථමික පාසල් ආශ්‍රිතව වැඩි දියුණු කරන්න විශාල වැඩ කොටසක් කරා. නමුත් ඒ නිසා මම හිතන්නේ කිසෙන්ම මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ යුගයේදී මේ රටේ අධ්‍යාපනය කරපු වැඩ කොටස බැහැර කරන්න බැහැ කියන කාරණ අපි කියන්න ඕන. අපි මම තාමත් බොහොම වගකීමෙන් ගෙන මම හිතන්නේ අපේ ආණ්ඩුව කරපු වැඩ කොටසෙන් 1000කක්වත් අමුන්නාසල කරලා නැත අප. ඒක තමයි ඇත්ත කාරණේ. ඔබතුමාගේ කතාවේදී කියන්නේ එහෙම කරලා තියෙනවා නම් ගරු සභාපතිනේ අහගෙන ඔව් හරි ඒක තමයි. ඔව් කියන්න මම එන්නක දැන්ටත් ගරු සභාපතිතුමනි දැන් මේ අයවැය කතාව ආරම්භ බලනකොට ඉතාමත්ම හොඳ කතාවක් හොඳ යෝජනා තියෙනවා මේක. දැන් මේකේ ගරු මුදල්ලාමතුමා හොඳ යෝජනා ඉදිරිපත් කරලා තියෙනවා. ඒ කියනකොටම දැන් 87 යෝජනාවේ තියෙනවා. හැබැයි මේකේ මම දන්නේ එතුමා මේ අධ්‍යාපන අමාත්‍යවත් එක්ක තරහක් තියෙනවද කිය. 2016 වර්ෂයේ 3 වන කාර්තු අවසන් වන විට අධ්‍යාපන අමාත්‍යාංශයට භාවිතා කිරීමට හැකියාවත්තේ රුපියල් මිලියන 38,850ක් පමණයි. එතකොට ඒ தත්වයේ සැලකිල්ලට අරගෙන එතුමා දැන් මේ අවුරුද්දේ මුදල් ප්‍රමාණය අඩු කරනවා කියලා තියෙනවා. අපි දන්නා ඒක මොන කාරණා නිසා කිව්වද කියන කාරණා. හැබැයි එතකොට දැන් මේ අපිට තියෙන ප්‍රශ්නේ තමයි දැන් ගිය අවුරුද්දේ විශාල යෝජනා ප්‍රමාණයක් ඉදිරිපත් කළා සම්මුණාසලා. එතකොට ඒවා මං හිතන්නේ ක්‍රව ප්‍රමාණය බොහොම අඩුයි. ඒවා මං හිතන්නට එන්නම් එතකොට එහෙම ඒ අඩු තත්ත්වයක් යටතේ දැන් අද ගරු ඇමතුමා ඔබතුමාගේ කතාවේදී ඔකට උත්තර දෙන්න මං හිතන්නේ ඇමතුමා ඔබතුමා පිළිතුරු කතාවේදී කියන්නේ ඒක වෙලා නැහැ. එතකොට දැන් එහෙම තත්ත්වයක් තියාගෙනද ඔබතුමාලා දැන් තව මේකේ ආකර්ෂණ යෝජනා කීපයක් තියෙනවා. දැන් මේකේ තියෙනවා දැන් මේ මොකද්ද 2017 වර්ෂයේ උසස් පෙළ සමත් පන්ති වල ඇතුළත් වෙන ළමයි 175,000කට ටැප් දෙන්නේ. ඒක හොඳයි. බැලුවම බොහොම ආකර්ෂණීය යෝජනාවක්. හැබැයි දැන් ඔබතුමාලගේ තවත් යෝජනාවක් තියෙනවා 13ක අනිවාර්ය අධ්‍යාපනය. එතකොට හැබැයි දැන් ළමන අවුරුද්දේ මේ ළමයි 175,000 නෙවෙයි ළමයි 325,000කට ආසන ප්‍රමාණයක් උසස් පෙළ පන්තියට ඔය කියන විදියට අපොස සාමාන්‍ය පෙළ අසමත් වුණත් ඇතුළත් වෙනවා. ඒ වගේම දෙවනි වර විභාග කරලා ඇතුළත් වෙන කාණ්ඩෙත් එක ළමයි 350,000ක් විතර වෙනවා. එතකොට ඔබතුමාලා මේ 175,000යි. එතකොට මේ ගාණ සෑහෙන්නේ කරුවමතුමා. ඒ නිසා මේක ගැන කරුණා කරලා හොයා බලන්න. ඒ වගේම දැන් මේ පැත්තෙන් Wi-Fi තමුන්නාසල මේ ගැන කාරණා නෑ ඔබතුමාගේ වෙලාවෙදි කරුණා කරලා
නෑ ඔබතුමාට වෙලාව දෙන්නම් මේ පැහැදිලි කරගන්න දෙන්න.
ඉන්දිකටම මේ වැරදි කාරණා මේ සාකච්ඡා කරන දක්වනවා.
ගරු අමතුමා වැරදි කාරණාවට ඔබතුමා උත්තර දෙන්න ඔබතුමා වෙලාවේදී.
දැන් ඔබතුමාට
මේ ඔබතුමා මගේ වෙලාව ගන්න එපා. වැරදි කාරණා. ඉතින් මම වැරදි නම් ඔබතුමා අධ්‍යාපන අවධාරයට ඒක නිවැරදි කරන්න. ඉතින් නෑ ඉතින් හරි නෑ අනේ එහෙම කරන්න එපා. ඉතින් ඔබතුමා වෙලාව අරන් කතා කරන්න මේ. එතකොට නෑ මේවා මේ අපි කියන්නේ දැන් ඔබතුමාලා මේ ඔබතුමාට වැරදි වෙලා තියෙනවා නම් කරුණා කරලා හදාගන්න. එතකොට ගරු ඇමතුතුනි දැන් මේ Wi-Fi සම්බන්ධතාව දෙනවා කියන ගමන් දැන් මේ අයවැයෙන්ම අපි දැක්කා අන්තර්ජාල පහසුකම් වලට තිබිච්ච බද්ද 125 කරා. එතකොට මේක මං හිතන්නේ පොළවේ පිහිටලා කරන්න පුළුවන් යෝජනාවක් නෙවෙයි. ඉතින් ඒක නිසා මම හිතන්නේ බරපතල කාරණා බොහොමයක් තියෙනවා. ඉතින් එතකොට දැන් මම හිතන්නේ අපි මේ තමුන්නාසල මේ යෝජනා ගැන කතා කරන්න ඉස්සෙල්ලා මම හිතන්නේ තමුන්නාසල ගිය වතාවේ තමුන්නාසලගේ යෝජනා ගැන පොඩ්ඩක් අපිට කතා කරලා බලන්න මොනවද කියලා තමුන්නාසල කරලා තියෙන්නේ. ඉතින් මම අවධානය යොමු කරන කරු සභාපතිතුමනි දැන් ඔබතුමා දන්නවා ගිය 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 අවුරුද්දේ ගරු මුදල්ලාමතුමාගේ ඇවැය යෝජනාවේ තියෙනවා මොකද මේ මේ පූර්ණ කාලීන ගුරු වැඩසටහන් කරන්න රුපියල් මිලියන 1000ක් දෙනවයි කියන්නේ. ඒක හොඳයි. ඒ බැලු බැලමට ආකර්ෂණ යෝජනාවක්. හැබැයි ඔබතුමල්ලා වැය කරපු මුදල රුපියල් මිලියන 35යි. එතකොට ඒක ප්‍රතිශතයක් හැටියට ගත්තොත් 3.5%. එතකොට ඊළඟ තව යෝජනාවක් තියෙනවා ප්‍රාදේශීය සහ ග්‍රාමීය පාසල් වල ගුරු නිවාස සහ ගුරු විවේකාගාර ලබා දෙන්න. දැන් ඔබතුමාලා මිලියන 2000ක් දෙනවා කියලා තියෙනවා. හැබැයි මේ මේ අවුරුද්ද සැප්තැම්බර් වෙනකන් ඔබතුමාලා 1/5ක් වීදම් කළා නෑ මේකට. නෑ ඉතින් කරුණාකර ඔබතුමාගේ වෙලාවේ
ගරු ඇමතුමා
නිවාස විදුහල්පති නිවාස විශාල ප්‍රමාණයක් හදලා දැන් ඉවර වෙනත් එන ඒවා තියෙනවා. හරිද? ඒවට මේ 1/5ක්වත් වීදම් කරලා නැත්තේ නෙමෙයි. අපි ඒවට මේ ගිව් මේ බැඳුම් ඇති කරගෙන තියෙන කමිට් කරලා
තියෙන්නේ.
නමුත් පොළවේ නෑ තාම. ඒක යනවා. මෙතන මේ ඔබතුමා දිගින් දිගට බොරු නෙමෙයි කියන්නේ.
බොරු හරි මේ ඉතින් මට අයිතියක් තියලා බොරු කියන්න. අයි 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 මට අයිතියක් නැද බොරු කියන්න. දැන් ඔබතුමා මම කියන්නේ බොරු නම් ඔබතුමා එක ඇත්ත කියලා පෙන්නන්න. දැන් ඔබතුමා මගේ කාලෙ ගන්න එපා. දැන් මම මේ ඔබතුමාලගේ අමාත්‍යංශවලින් දීපු සංගාලේ කරත් එක මම මේ කතා කරන්නේ.
ගරු නිරෝෂ ගරු නිරෝෂන්
පෙරමතුමා
ගරු නිරෝෂන් පෙරමතුමා
නාගලමට හරි
ගරු මූලාසන මන්ත්‍රීතුමනේ මෙතුමා කිව්වා එතුමාට අයිතියක් තියෙනවා කියලා බොරු කියන්නේ.
ඔව්.
නමුත් මේ සභාවේ එතුමාට බොරු කියන්නේ
නැහැ. ඔව් බොරු කියන්න අයිතියක් නැහැ.
මම කිව්වේ ඒක නෙවෙයි. දැන් එතුමා කිව්වා මම බොරු කියනවා කියලා. නෑ මම බොරු කියන්නේ නෑ. කරුණාකරලා මේ මංගිරේක අහගෙන ඉන්න. එතකොට ඔව් ඔබ මම බොරු කියනා නම් ඔබතුමාට බලයි ගන්න උත්තර දෙන්න කරුණාකරලා. මේ මම කියන්නේ ඇත්තයි කියලා. එතකොට දැන් ඔබතුමාලා ඉල්ල දැන් ඔබතුමා කිව්වා ඔබතුමාගෙන ඊළඟට ද්විතීක පාසල් වල විධිමත් සනීප ආරක්ෂක කටයුතු වලට ඔබතුමාලා මිලියන 4000ක් දීලා තියෙනවා කියේ සර්. හැබැයි ඔබතුමාලා වියදම් කරලා තියෙන්නේ රුපියල් මිලියන 717යි. 117.93යි තුනයි. ඉතින් අනේ මේ
ගරු හර්ෂ සිල්
නෑ කරුණාකරලා ඔබතුමා මගේ අයිතිර බාධා කරන්න එපා.
ගරු ඇමතුමා
මේ සංගායනට කියනවා දැන් ගරු සභාපතිතුමනි සනීප ආරක්ෂාවට 2014 මම කිව්වා මේ වැසිකිලි 200ක් තිබුණා ඒක 74ට අඩු වුණා 2015
දී ඒක ඔබතුමාගේ කතාව කියන්න
අපි සියල්ලම අවසන් කරන්නේ දැන් පියවර අරගෙන තියෙනවා
ඒක ඔබතුමාගේ කතාව කියන්න
දැන් තමුන්නාසේ කියන්නේ වේදන් කරන්නේ නැහැ කියලා
නෑ ඔබ ඔබතුමා කතා කරනවා
මම කතා කරන්නේ අවසන් වෙන්න ඉදිරියේදී
හරි ඒක තමයි ඉවරන්නේ ඔබතුමා
හොඳයි හොඳයි
දැන් ඔබතුමාලා දිගින් දිගටම දැන් ගිය අවුරුද්ද මොකද්ද කිව්වේ මේ 100% මුදලක වෙන් කරයි කියලා කිව්වා වෙන් කරාද නැහැ ඔබතුමාලා මා බොරුවන්නේ කරේ දැන් හා කොහෙද වෙන්නේ දැන් බලන්නකෝ
ගරු ඇමතුමා
ඔබතුමාලා කිව්ව රටේ දැන් අධ්‍යාපනයේට
ඊට පෙර
මේ සභාවතුමා
ඉදගත් අපි එකවර 100%
කතා කරන්න එන්න
වියදම් කරනවා කියලා කිව්වේ
නෑ
අපි පියවරෙන් පියවර 106ට යන්න ඕනේ මෙතුමාලා කාලේ තමයි කප්පදු කරේ දැන් අපි පියවරෙන් පියවර 106 කරා යනවා
හරි
ඊවසට වඩා විශාල වැඩිවීමක් තියෙනවා ඒ නිසා ඔබතුමා මෙතන බොරු කියන්න එපා
මම නෙමෙයි බොරු කියන්නේ
කවුද මේ ගජදී ඇමතුමා මොකද්ද 0.4 එකද
මන්ත්‍රීවරේ කතා කරනකොට ඒ කරුණු සත්‍ය වූ අසත්‍ය නම් හෝ යම් පිළිතුරු දීමකට අවශ්‍ය නම් එතුමාට වෙලාව තියෙනවා.
ඔව්.
මෙතුමාගේ කාලය ගන්න.
දැන් මේ කොමිටි ස්ටේජ් නිසා මේක කොමිටි ස්ටේජ් නිසා
මට දැන් පිළිතුරු කතා දී කරන්න මේක. දැන් මම මේ කියන්නේ මේ දැන් මේ ඔබතුමාලගේ ආණ්ඩුව දැන් මේ ආණ්ඩුව බලයටපත් කරන්න තමුන්නාසල බලයටපත් කරන්න මේ රට විශ්වවිද්‍යාල ආචාර්යවරුන්ගේ සංගමයේ ලොකු වැඩ කොටසක් කරා. ඒක තමුන්නාසල පිළිගන්නේ නැද්ද? පිලිගන්නවා. එතකොට දැන් අද කවුද මේ ආණ්ඩුව පොරොන්දු කඩනවා විශ්වවිද්‍යාල ආචාර සමිති සම්මේලන සභාපති කියයි. මේ මම කියන කාරණයක් නෙවෙයි. කරුණාකරලා මම මේ පත්‍ර ගැල්ල සභාගත කරනවා ගරු සභාපතිතුමනි 2016 නොවැම්බර් මාසේ 14 වෙනිදා ලංකාදීප පත්‍රේ. ලංකාදීප පත්‍රයේ තමයි මේක තියෙන්නේ. දැන් අද වෙලා තින්නේ
ඔබතුමාට බාධා කිරීම නිසා ඇතිවෙච්ච පාඩුවට විනාඩියක් තිබෙනවා.
විනාඩියක් විනාඩිය මම විනාඩි 12ක් අනේ ගරු සභාපතිතුමා එහෙම කරන්න එපා.
ඉතින් මේ කාලය වුණා
ඉතින්. කාලය ඔබතුමා කරුණාකරලා හරි. එතකොට මේ දැන් කරුණාකරලා මේක කියන්නේ විශ්වවිද්‍යාල ආචාර්යගේ සභාපති. මොකද්ද කියන්නේ? අධ්‍යාපන සඳහා දළ දේශීය නිෂ්පාදනයේ 106ක් වෙන් කිරීම ඇතුළු පොරොන්දු ආණ්ඩුව බලයට පත්වීමට පෙරහ පසු අවස්ථා ගන්න ලබා තිබෙන බවද?
මේ මොකක්වත් කළ නැහැ කියලා තමයි මේක කියන්නේ. මම නෙවෙයි කියන්නේ. ඔබතුමාලා දැන් 106 දීලා තියෙන කොහොම මේ එතුමා කියන්නේ 2016 අයවැයෙන් වංචාවක් කරමින් ප්‍රාග්දර්ශහා යටදෙල පාසුවන් සඳහා එදු මුදල් ද එකතු කර අගයක් වෙන්නුවයි කියලා කියන මේවා මේ අපි කියන කාරණා නෙවෙයි. මේ මේවා කියන්නේ නිර්මාරංජි දේවසිරි මහත්තයා. එතකොට මම ආපහු මගේ කතාවට එන්නම්. ඔබතුමායි ඔබතුමා කතාවද බොරුනම් බොරු කියන්න. දැන් ඔබතුමා දැන් ඔබතුමා ඔබතුමාලා කිව්වා ජලපද්ධතිය මං ඊළඟට ඔබතුමාගේ අල්ලපු ආසනේ ඉන්නවා മന്ത്രിතුමා රාජ්‍ය
මන්ත්‍රී. දැන් අවසන් කරන්න.
එතකොට දැන් ඔබතුමාලා මේ වතු පාසල් ගැන දිගින් දිගට කතා කරා. දැන් වතු පාසල් වලට දැන් අපි දැක්කා එක අමතුන മന്ത്രിතුමෙක් කිව්වා ඔබතුමා කිව්වා මේ අවුරුද්දේ මිලියන 250ක් දෙනවායි කි. දැන් ගිය අවුරුද්දේ ඔබතුමාලා මිලියන 250ක් දෙනවායි කිව්වා. හැබැයි දැන් මේ අවුරුද්දේ සැප්තැම්බර් වෙනකන් ඔබතුමාලා මොකක්වත් කළ නැහැ වතු පාසල් වලට. ඒක තමයි ඇත්ත කාරණේ. කිසිම පළදායක දෙයක් තමුන්නාසල කළා නැහැ. ඉතින් ඒක නිසා දැන් ඔබ ඒ නිසා මම හිතර ඔබතුමාලා මේ යහපාලන රෙද්ද පොරවාගෙන ඔබතුමාලා මේ රටේ ජනතාවට විශාල හානියක් කරනවා.
දැන් අවසන් කරන්න.
විශාල හානියක් කරනවා ඔබතුමාලා හරියට අර මේ බැටළුවා පොරවගත්ත වෘකයෝ වගේ.
ඔබතුමාගේ කාර්යය දැන් වැඩි
බොහෝ කියා. කරුණා කළා එයාකට වැඩකට උතු කරන්නේ.
දැන් අවසන් කරන්න.
ඔබතුමාලට දීපු වගකීම හරියාකාර විශ්ත කරන්න. එහෙම නැත්නම් මම හිතන්නේ හෙට අනිද්දාට මේ රටේ මිනිස්සු තමුන්නාසල විරුද්ධව පාඩ බහිනවයි කියන කාරණා අපි කියන බොහොම ස්තුතියි.
හොඳයි බොහොම ස්තුතියි. අර නියෝජ්‍යමතුමා
මොකද මේ අවුරුදු 2016 මිලියන 250ක් අපි වීදම් කරලා තිනවා වතු පාසල් වෙනුවෙන්. ඒ ලබන අවුරුද්දේ තිනවා තව 250ක් දිනවා වීදම් කරන්න. බොරුවක් නෙවෙයි ඒක ඇත්ත සත්‍ය ඇත්ත.
හොඳයි.
ඔව්.
හොඳයි බන්දුලාල් බණ්ඩාරගොඩ මන්ත්‍රීතුමා. බන්දුලාල් බණ්ඩාරගොඩ.
වත්තක් තියෙන කිට්ටුවක නැහැ.
බන්දුලාල් බණ්ඩාරගොඩ මන්ත්‍රීතුමා අපිටමයි කතාවට යන්න.
ගරු සභාපතිතුමනි මම වඩාත් සතුටු වෙනවා අපේ මොහාන් සිල්ල මන්ත්‍රීතුමාගේ කතාවෙන් පස්සේ මට කතා කරන්න ලැබීම ගැන. එතුමා සහ එතුමාගේ කණ්ඩායමේ බොහෝ දෙනෙක් මෙතන කරපු කතා වල හරය එතුමාගෙන්ම කටින් කියවුණා. ගරු සභාපතිතුමනි කතාවක් තියෙනවා දිව කටබොරු කිව්වත් දිව බොරු කියන්නේ නැහැ කියලා. එතුමා කිව්වා මට බොරු කියන්න මම කියන්නේ බොරු මට බොරු කියන්න අයිතියක් තියෙනවා කියලා. ඉතින් ඔවිත එහා මොකද්ද ගරු සභාපතිතුමනි? එතුමත් එතුමාගේ කණ්ඩායමත් මේ සභාවේ උත්සාහ කරේ මේ අධ්‍යාපන අමාත්‍යාංශයේ අද ගරු කාර්ක සභා සභාපතිතුමනි මේ රටේ CWW කණ්ණංගර මහත්තයගෙන් පස්සේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ඇති කරපු අධ්‍යාපන විප්ලවයෙන් පස්සේ මේ රටේ නැවත මේ ගමන් කරන්නේ මේ රටේ අධ්‍යාපනයේ විප්ලවකාරී යුගයකටයි කියලා මේ රටේ හැම කෙනෙක්ම දන්නවා. ඒ නිසා තමයි ගරු සභාපතිතුමනි අර මන්ත්‍රීතුමන්ට අමතක වෙච්ච කාරණයක් තියෙනවා. මෙතුමන්ල අපට බාර දුන්නේ මෙතුමන්ල ගියේ මේ රටේ පාසල් මුළු පාසල් 60කට විතර දරුවෝ දාන තරගයක් ඉතුරු කළා. අන්තිමට මොකද වුනේ? ලක්ෂ ගණන් අල්ලස් දෙන්නේ නැතුව දරුවෝ දාගන්න බැරි තැනකට ජනප්‍රිය පාසල් ගණනාවක් නිර්මාණය වුණා. අල්ලස් දීලා මුදල් විතරක් නෙමෙයි සමහර අම්මලට වෙන වෙන දේවලුත් දෙන්න වුණා සමහර විදුහල්පතිවරුන්ට. ඒක මේ රටේ මිනිසුන්ට රහසක් නෙමෙයි. අද අමතක කරලා තියෙනවා මේ රටේ අධ්‍යාපන ඇමතිවරයවත් කිසිම දේශපාලනඥයෙක්වත් පළවෙනි ශ්‍රේණියට හතරවෙනි ශ්‍රේණියට පහ ශ්‍රේණියට හය ශ්‍රේණියට දරුවෝ දැම්ම කියලා කියනෝ නම් දේශපාලන ලැයිස්තු මත ඒ චෝදනාව කරන්න මේ කිසිම මන්ත්‍රීවරයෙකුට පුළුවන් කමක් නැහැ ගරු සභාපතිතුමනි. ඒ නිසා තමයි අද මෙවැනි පටු චෝදනා මේ සභාව ඉදිරිපත් කරන්නේ. අපි සතුටු වෙනවා.
තව විනාඩියයි.
අයියෝ පතන් ගත්ත විතරයි සභාපතිතුමනි.
කරන්නේ.
ගරු සභාපතිතුමනි අපි සතුටු වෙනවා. ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන යටතේ අත ගමට විශාල සම්පත් ප්‍රමාණයක් ලැබිලා තියෙනවා. මේ සභාවේ කියවුණෝ මේ වැසිකිලි කැසිකිලි පහසුකම් අද අපේ ගම්බද පාසල් වලට ලැබිමින් තියෙනවා. හැබැයි අපේ අධ්‍යාපන ඇමතිතුමාට එක කාරණයක් කියන්න ඕන. දකුණු පළාතේ සමහර තැන්වල මේ වැඩසටහන ක්‍රියාත්මක කිරීමේදී ලොකු දුර්වලකමක් තියලා තියෙන එක අපිම කතා කළ යුතු දෙයක්. ඔබතුමා මේ වැඩසටහන ඉතාම සද්භාවයෙන් ක්‍රියාත්මක කළේ. අපිව ගෙනල්ලා පාර්ලිමේන්තුවේදී අපිව දැනුවත් කළ මේ වැඩසටහන ක්‍රියාත්මක කරගෙන යද්දී මම උදාහරණයකට කියන්නම්. බැලිවිටිය දිවුතුර ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසි ඒ කාණ්ඩේ පාසල් දෙකකට තෝරගනිපු පාසල් දෙකට කිසිදු සම්පතක් මේ වෙන විට ලැබිලා නැහැ. ඒක ක්‍රියාත්මක කිරීමේදී වෙච්ච අඩුපාඩුවක්. පළාත් අධ්‍යාපන දෙපාර්තමේන්තුවෙන් වෙච්ච අඩුපාඩුවක්. මං 1-10 වතාවකට 15 වතාවකට වඩා පළාත් අධ්‍යාපන දෙපාර්තමේන්තුවට කතා කරලා තිනු බැරිම තැනයි මේ සභාවේ අද කියන්න ඕනි කියලා කල්පනා කරේ. අද මේ පාසල් දෙක හොඳට ජනප්‍රියති විච්ච පාසල් දෙකක් නගරේ පාසල් වලට දරුවෝ ඇදෙන ඒ ප්‍රවණතාවය නැති කරන්න තමයි ඔබතුමා ගමේ ළඟම පාසල හොඳ පාසල ව්‍යාප්තිය පටන් ගත්තේ.
දැන් කෙටි කරන්න. දැන් අවසන් කරන්න.
මේ සංකල්පය නිසා අද ගම්බද පාසල්වල පළවෙනි ශ්‍රේණියට ආයුධුම් පත්‍ර ඉදිරිපත් කරපු ප්‍රමාණය වැඩි වෙමින් පවතින ගරු ඇමතුමනි, මුළු මහත් ජාතියම ගෞරවය ඔබතුමාට හිමිවෙන්න ඕනේ. තා අවුරුද්දක් යනකොට තාක්ෂණික ලෝකෙට අපේ දරුවෝ අරගෙන යන්න, අපේ රට අරගෙන යන්න අද අධ්‍යාපනයේ මම්පෙත් ඉවර වෙලා තියෙනවා කියන එක ප්‍රකාශ කරමින් කාලය හුඟක්
බොහොම ස්තුතියි. අවසන් කරන්න. ගරු පත්මසාන්ත ගුණසේකර එතුමන නැමැති නිසා ගරු ඛාදර් මස්ථාන මන්ත්‍රීතුමා.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, அதிமேதக ஜனாதிபதி மைத்திரிபால சிறிசேன அவர்களினதும் மாண்புமிகு பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களின் தலைமையிலான தேசிய அரசு கல்வியில் பாரிய பசுமை புரட்சியை ஏற்படுத்தும் முகமாக பல சவால் மிகு செயல் திட்டங்களை அமல்படுத்துவதை ஏற்று பெருமிதம் கொள்கிறேன். அண்மைய பாடசாலை சிறந்த பாடசாலை எனும் கருத்திட்டத்தின் அடிப்படையில் நாட்டின் கிராமப்புற வறிய மாணவர்களுக்கு நகர்ப்புற பிரசித்தி பெற்ற பாடசாலையில் கல்வி கற்கும் மாணவர்களுக்கிடையிலும் சகல வசதிகளுடன் கூடிய பௌதிய வளங்களும் ஆளணி வளங்களும் நிறைந்த பாடசாலையினை ஸ்தாபிப்பது இலங்கையின் வரலாற்றில் கல்வித்துறையில் பாரிய வளர்ச்சி பாதையின் முன்னோடி நடவடிக்கையாகும். வடமாகாணத்தின் வன்னி மாவட்டத்தை பொறுத்தவரையில் உள்ளங்களுக்கு தெரியும் ஆரம்ப காலங்களில் முழு இலங்கையினதும் கல்வி முன்னேற்றத்தின் முன்னோடியாக இருந்த மாவட்டங்களில் ஒன்றாக இருந்தாலும் தொடர்ச்சியான 30 வருட யுத்தத்தின் காரணமாக இன்று ஒரு தேக்க நிலை அடைந்துள்ளது. எனவே இப்பிரதேச சமூக மேம்பாட்டின் அடித்தளமாக அனைத்து பாடசாலைகளும் அபிவிருத்தி செய்யப்பட வேண்டிய தேவை உள்ளது. இங்கு முக்கியமாக கணிதம், விஞ்ஞானம், ஆங்கிலம், தொழில்நுட்பம் மற்றும் தொடர்பாளர் போன்ற விடயங்களுக்கு ஆசிரியர் பற்றாக்குறை நிலவுவதுடன் விளையாட்டு மைதானம், விஞ்ஞான ஆய்வுக்கூடம், வாசகசாலை வசதிகள், கணினி அறைகள் மற்றும் உபகரணங்கள் உடனடியாக வழங்கப்பட வேண்டும். பொதுவாக ஆசிரியர் பற்றாக்குறையானது சமத்துவமற்ற தன்மையின் வெளிப்பாடாகும். அதாவது தேசிய பாடசாலைகள் மிகையாக உள்ள ஆசிரியர்கள் கிராமிய பாடசாலைகளுக்கு மாற்றப்பட வேண்டும். குறிப்பாக வன்னி பகுதியின் எல்லை பிரதேச சிங்கள கிராமங்களில் பாரிய ஆசிரியர் பற்றாக்குறை நிலவுகின்றது. தூரப்பகுதியிலிருந்து ஆசிரியர்கள் நியமிக்கப்பட்டாலும் அவர்கள் மிக குறுகிய காலத்திலேயே மாற்றலாகி செல்கின்றனர். இது உடனடியாக தீர்க்கப்படல் வேண்டும். தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, வவுனியா ரம்பைக்குளம் மகளிர் தேசிய பாடசாலைக்கு நீண்ட காலமாக ஒரு நிரந்தர விளையாட்டு மைதானம் இல்லாமல் இருந்தது ஒரு பாரிய குறைபாடாகும். ஆனால் இன்று எமது அரசாங்கத்தின் நல்லெண்ணத்தின் வெளிப்பாடாக அது கிடைக்கப்பட்டுள்ளது என்பதனை இங்கு சுட்டிக்காட்ட விரும்புகிறேன். அதேபோல நீண்ட காலமாக பதில் அதிபர்களாக கடமை பார்க்கும் அந்த பாடசாலையின் அபிவிருத்திக்கு அயராது உழைக்கும் அனைத்து பதில் அதிபர்களுக்குமான பதவி உயர்வு வழங்கப்பட வேண்டும். மேலும் வலயக்கல்வி பணிப்பாளர்களது வசதிகளும் அதிகரிக்கப்பட வேண்டும் என்பதனை கௌரவ அமைச்சரின் கவனத்திற்கு கொண்டு வருகின்றேன். கல்வியே ஒரு சமூகத்தின் உயிர் நாடி. கற்றவனும் கற்காதவனும் சமமற்றவர்கள் என இஸ்லாம் கூறுகின்றது அன்றி பெண்கள் கல்வி கற்கக்கூடாது என்று எங்கும் கூறவில்லை. கல்வி அமைச்சின் வரவு செலவு திட்ட விவாதத்தை ஆரம்பித்து வைத்த ஜேவிபி பாராளுமன்ற உறுப்பினர் கௌரவ ஃபீமல் ரத்நாயக்கா அவர்கள் இஸ்லாமிய கலாச்சாரம் மற்றும் தனியார் சட்டம் முஸ்லிம் பெண்களின் கல்விக்கு தடையாக உள்ளது என்ற ஒரு தவறான கருத்தை முன்வைத்தார். அதனை நான் முற்றாக மறுக்கின்றேன். ஆண் பெண் வேறுபாடுகளின்றி அனைவரும் கட்டாயம் கல்வி கற்க வேண்டும் என்பதனை இஸ்லாம் வலியுறுத்துகின்றது. பாகிஸ்தான் முஸ்லிம்கள் பற்றிய அறிக்கைகளை இலங்கை முஸ்லிம் பெண்களுடன் தொடர்புபடுத்த அவர் எடுத்த முயற்சி பொருத்தமற்றதாகும். அதுபோல கடந்த வெள்ளிக்கிழமை கௌரவ நிதி அமைச்சர் விஜயதாச ராஜபக்ச அவர்களும் இப்பாராளுமன்றத்தில் முஸ்லிம்கள் சம்பந்தமாக தெரிவித்த கருத்துக்கள் உண்மைத்தன்மை அற்றவை. இதற்காக இலங்கை வாழ் முஸ்லிம்கள் சார்பாக எனது அதிருப்தியை தெரிவித்துக் கொள்கிறேன். தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, சுமார் 2000 வருடங்களாக இலங்கையில் வாழ்ந்து வரும் முஸ்லிம்கள் இந்நாட்டின் அனைத்து சமூகங்களோடும் ஒற்றுமையாகவும் சமாதானமாகவும் வாழ்ந்து வருவது யாவரும் அறிந்த விடயமே. காலத்துக்கு காலம் இந்த நாட்டின் அரசியல் இலாபம் கருதி இனவாத கட்சிகளும் ஜேவிபி போன்ற அமைப்புகளும் ஆயுதமேந்து இருந்தாலும் ஒருபோதும் இலங்கை முஸ்லிம்கள் நாட்டின் அரசாங்கத்துக்கோ அல்லது சக இனக்குழுக்களுக்கு எதிராக போராடியவர்கள் அல்ல. எதிர்காலத்திலும் வன்முறையை ஒரு தெளிவாக எடுக்க மாட்டார்கள் என்பதனை இங்கே இந்த சபையில் உறுதியாக குறிப்பிடுகின்றேன். தேசப்பற்று மிக்க இலங்கை முஸ்லிம்கள் நாட்டின் சமாதானத்தை விரும்புகின்றனர். அதற்காகவே இந்த ஆட்சி மாற்றத்துக்கு பூர்ண ஆதரவை வழங்கினர் என்பதையும் நான் இங்கு உங்களுக்கு ஞாபகப்படுத்திக் கொள்கின்றேன். சுமார் 4 வருட காலமாக இனவாதிகள் இட்டு கட்டிய விடயங்களை இந்த சபையில் நிதி அமைச்சர் அவர்கள் நியாயப்படுத்த முயற்சித்ததன் பின்னணி மர்மமானது. முஸ்லிம்களின் முக்கிய கல்வி நிறுவனங்கள் அமையப்பெற்றுள்ள பேருவலை, கல்லலிய, கல்முனை, குர்நாகல் போன்ற பகுதிகளில் உல்லாச பயண விசாவில் வெளிநாடுகளிலிருந்து கணிசமானோர் வருகை தருவோர் அடிப்படைவாதத்தை போதிக்கின்றனர் என்று மிகவும் மோசமான குற்றச்சாட்டாகும். இன்று இந்த அனைத்து இஸ்லாமிய அமைப்புகளும் பல 1000 சிறந்த மேதைகளை உருவாக்கி அவர்கள் நாட்டின் அபிவிருத்திக்கு மேம்பாட்டுக்கும் பாரிய சேவையாற்றி வருவதனை பட்டியலிட்டு கூற முடியும். ஆனால் கௌரவ அமைச்சர் அவர்களால் அங்கு உருவாக்கப்பட்ட ஒரு தீவிரவாதியை பெயரிட முடியுமா என கேட்க விரும்புகிறேன். தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, கௌரவ அமைச்சர் விஜயதாச ராஜபக்ச அவர்கள் குறிப்பிடுவது போல சர்வதேச பாடசாலையில் தீவிரவாதம் போதிக்கப்படுவதன் அரசு ஏன் இந்த 104 சர்வதேச பாடசாலைகளையும் தடை செய்துவிட்டு இங்கு கற்கும் 1,00,000 அதிகமான மாணவர்கள் உடனடியாக அரச பாடசாலையில் இணைத்துக் கொள்ள நடவடிக்கை எடுப்பதில்லை? அவ்வாறு செய்வதாயின் நாம் எமது பூர்ண ஆதரவை வழங்குவோம். கொழும்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் வருடாந்தம் 5,000 முஸ்லிம் மாணவர்கள் பாடசாலைக்கான புதிய அனுமதியை வேண்டி நிற்கின்றனர். ஆனால் துப்பாக்கியவசமாக அவர்களில் 2,000 பேர் மாத்திரமே அரச பாடசாலைகளில் இணைத்துக் கொள்ளப்படுகின்றனர். ஏனையோர் அவர்களாகவே விரும்பி இந்த சர்வதேச பாடசாலைக்கு செல்வதில்லை. மாறாக இவர்கள் நிர்பந்தத்தின் அடிப்படையிலே சர்வதேச பாடசாலைகளுக்கு செல்கின்றனர். பாடசாலை கட்டும் காலத்தை நீடிப்பது ஒரு புறமிருக்க, ஆரம்ப கல்வியை கூட கற்க பாடசாலைகள் இன்றி இயங்கும் சிறார்களுக்கு உரிய பாடசாலை நிறுவி
அவர்களுக்கான
பாடசாலைகளின் இணைப்பையும் அரசு ஊக்குவிக்க
வேண்டும்.
வளமிக்க சமூகங்களுக்கு பாடசாலை கால நீடிப்பு ஒரு முக்கியமான விடயமாக இருப்பினும் பாடசாலை அற்ற கொழும்பு பிரதேசத்திலும் போதிய ஆசிரியர் மற்றும் வளங்கள் அற்ற கிராமியப்புறங்களிலும் இதன் சாத்தியப்பாடு பற்றி நாம் தீவிரமாக சிந்திக்க வேண்டும். மேற்கத்திய திருப்திப்படுத்துவதே அரசு விரும்பினாலும் அடிப்படை பிரச்சனைகளை நாம் சரியாக புரிந்து பணியாற்ற வேண்டும். கல்வி உரிமை என்பது அனைத்து சமூகங்களினதும் அடிப்படை உரிமையாகும். எனவே குக்கிராமங்கள் தொடர்ந்தும் நகர்பிரதேச சேரிகள் மற்றும் கொட்டில்களில் அனைத்து பிள்ளைகளினதும் உரிமை பாதுகாக்கப்பட வேண்டும். அற்ற கல்வி முறையை ஒரு பாரிய மோசடி அல்லது துரோகம் என்று கூட குறிப்பிடலாம்.
Thank you. Honorable.